ತರು ಸಿರಪುರೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಭೋ ಜನ್ಮ ಸದ ಸದೃಶ ಶೋಭಾ ಕೃಪಾ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದ ಮಹಾಶ್ರೀ ಗುರುಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ವಾಂಸಿತಾರ್ಥ ಪ್ರದ ಶ್ರೀವಾನ್ ವಿಘ್ನೌಗದಲನ ಕ್ಷಮಃ ಶ್ರೀ ಗಣೇಶ ಸದಾಮಿಷ್ಟು ಕೃಷ್ಣವತಾರ ಶ್ರೂಯತಾಂ ದೇವದೇವೇಶ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಪ್ರಭೋ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ಗೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ
ಪ್ರತ್ಯಯಸ್ಯ ಚ ಸ್ನೇಹೇನ ಭಗವತ್ ಸೇವಾ ಭಕ್ತಿರಿತ್ಯುಚ್ಯತೆ ಬುಧೈ ಭಗವಾನ್ ಮಾತಾಜಿನೆ હવે ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. વિક્રમ સંવત 1848 સાલમાં કાર્તિક સુધી નવમી તિથિની રાત્રિએ અનંત બ્રહ્માંડ જેના એક રોમમાં ઉડતા ફરે છે, સર્વ અવતારને પોતાના સ્વરૂપમાંથી બહાર કાઢી અને પોતાના સ્વરૂપમાં લીન કરે એવા સર્વોપરિ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 11 વર્ષની વયે માતાને ભક્તિ સમજાવે છે. અદ્ભુત કથા છે. ભગવાન ભક્તિને ભક્તિ સમજાવે છે. બરાબર ધ્યાન રાખજો. અતિશય પ્રિયતમ વિષય છે. અત્યાર સુધી આપણે કહી શકાય કે ભક્તિના પ્રાપ્તિના સાધનોની કથા કરતા હતા. પહેલો અધ્યાય સદપુરુષોના લક્ષણોનો, બીજો અધ્યાય ધર્મના લક્ષણોનો, ત્રીજો અધ્યાય જ્ઞાનના લક્ષણોનો, ચોથો અધ્યાય વૈરાગ્ય અને વૈરાગ્ય કેમ ઉત્પન્ન થાય એ બાબતનો. આ ચાર પાસા તૈયાર શેના માટે કર્યા? આપણે આપણામાં ભક્તિ ઉદય થાય એટલા માટે. અગિયાર અગિયાર દિવસથી જેનું બ્રેગ્રામ તૈયાર કરતા હતા એ તત્વની વ્યાખ્યા તો હવે આવે છે. જેની પ્રાપ્તિ માટે, જેના સંરક્ષણ માટે આટલી જરૂરત છે એવી કથા અત્યાર સુધી આપણે કરી. હવે જેની જરૂર હતી એ વસ્તુનું વિવેચન હવે આવે છે. તમને કદાચ નવાઈ લાગશે, પણ એકલી ભક્તિ જીવનો કલ્યાણ કરી દે? ધર્મ જ્ઞાન વૈરાગ કોઈની જરૂર નથી. એટલી તાકાત ભક્તિમાં છે. પણ એ ભક્તિ સાધન ભક્તિ ન જોઈએ, સિદ્ધ ભક્તિ હોવી જોઈએ. ભક્તિ એ મારો ખુદનો પ્રિય વિષય છે અને મને પ્રિય વિષય આવ્યો એટલે મને ખુદને બહુ મજા છે. ભક્તિ વર્ણવવાની આવી એટલે એમ થાય છે કે આપણા મોટા ભાગ આપણે ભક્તિનું વિવરણ કરશે. જોકે વિવરણ તો ભગવાન જ કરવાના છે અને આપણે તો બોલવાનું છે ખાલી, પણ નિમિત્ત માત્ર મેવાહમ અદ્ભુત વર્ણન. ભક્તિની વ્યાખ્યા તો જોકે બધા ઘણી જગ્યાએ તમે વાંચી હશે, સાંભળી હશે, વિચારી હશે કે સમજાશો કે નહીં સમજાવો ખબર નહીં, પણ મેં તો ઘણી જગ્યાએ ભક્તિની વ્યાખ્યા વાંચી છે. સાંડિલ્ય સૂત્ર ભાષ્ય પણ તત્વથી વિવરણ કરીને મેં વાંચ્યું છે, અભ્યાસ કર્યો છે. ગીતા ભાષ્ય પણ વાંચ્યું છે. ઝીણવટ દ્રષ્ટિથી ભક્તિના સ્વરૂપ સમજ્યા. નારદ ભક્તિ સૂત્રને પણ બરોબર વિવરણથી સમજેલું વાંચેલું છે, ભણ્યો છું. પણ અહીંયા ભક્તિ જે વર્ણવી છે તે અદભુત ભક્તિ વર્ણવી છે. પહેલો શ્લોક તો બસ થઈ ગયો, ભક્તિની વ્યાખ્યા કરીશ. મારો કહેવાનો તો ભાવાર્થ એટલો છે ફક્ત કે આમાં આપણે ભક્તિવાળા છીએ કે નહીં એટલું તપાસજો, રાજી રહેજો, કારણ કે કાંકરા નીકળી જાય એમ. કોઈ દિવસ ભૂલ ન કરવી કે કંઠી તિલક ચાંદલો કર્યા ને ડુંગળી લહણ મૂકી દીધા ને સભામાં જઈને મંદિરે જઈને બેહતા થઈ ગયા એટલે ભક્તિ વાળા થઈ ગયા. કોઈ દી ભૂલ ન કરવી. પાંચ છ હરિભગત હેતવાળા થઈ જાય ને, બે પાંચ સ્વામી હેતવાળા થઈ જાય ને, કઈક થોડાક માણસો આપણને ઓળખતા થઈ જાય ને, આગેવાન હરિભગત કહેવાય જઈએ, પણ ભક્તિ એને નથી કહેવાતી. આમાં આવે છે ભક્તિ કોને કહેવાય? ભક્તિ એટલે શું? ભજ ધાતોસ્તુ સેવાર્થ પ્રેમ ક્વિન પ્રત્યયસ્ય ચ. ભગવાન કહે છે માં ભજ ધાતુને સેવાર્થમાં ક્વિન પ્રત્યય લાગે પછી ભક્તિ શબ્દ નિષ્પન્ન થાય અને પછી એનો અર્થ એવો થાય કે સ્નેહથી ભગવાનની સેવા કરવી. સ્નેહથી ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવામાં આવે છે. હું શ્લોકનો બેઠો અર્થ બોલી ગયો. હવે ભજ ધાતુ ને સેવાર્થે ક્વિન પ્રત્યય ને, જોકે આ બધું થોડુંક વ્યાકરણ વિષયનું છે પણ સમજાય જાય એવું છે, એમાં કઈ કઠણ નથી. હા બરોબર, નહીં સમજાય ત્યાં સુધી આપણે આગળ પણ જવું નથી ને. એક દ્રષ્ટાંતથી તે ન સમજાય તો બીજું ને, બીજે ન સમજાય તો ત્રીજું ને, જયારે પરફેક્ટ થાય પછી આગળ જવું. એટલે નક્કી કરવાનું. ભજ ધાતોસ્તુ સેવાર્થ. સંસ્કૃતમાં ધાતુ આવે છે ભજ ધાતુ. જોકે તમે નથી ભણેલ એટલે, તો ધાતુ એટલે શું એટલે તમે સમજો તાંબુ પિત્તળ એવી વાત નથી. જેમાંથી શબ્દો ઉત્પન્ન થાય એને ધાતુ કહેવાય, અને ગુજરાતીમાં આપણે એને કહીએ ક્રિયાપદ. ચાલે કહીએ તો, પણ ધાતુમાંથી ક્રિયાપદ બને, ધાતુમાંથી શબ્દ બને, એને જુદા જુદા પ્રત્યયો લાગે, એમાંથી શબ્દ ઉભા થાય, જુદા જુદા અર્થમાં પ્રત્યયો લાગે. ભગવાન વિવરણ કરવા બેઠા છે તો મૂળિયામાંથી વિવરણ કરે છે, શબ્દાર્થથી માંડીને. માતાજીને કહે છે કે માં સાંભળો, ભજ ધાતુ સેવા અર્થમાં છે, ભજ સેવાયામ. ભજ ધાતુ સેવા અર્થમાં છે, ભજનો અર્થ થાય સેવવું, સેવા. હવે એને ક્વીન પ્રત્યય લગાડવામાં આવે છે, કરણાર્થમાં ક્વીન પ્રત્યય લાગે. ક્વીન પ્રત્યય લાગે એમાંથી વિક્કીમાંથી ખત ઈ રે, એટલે ભક્તિ થાય શબ્દ. વ્યાકરણમાંથી આ શબ્દ ઉભો થાય. મૂળ અર્થ ધાતુનો સેવા, અને પ્રત્યયનો અર્થ પ્રેમ. પ્રકૃતિ અને પ્રત્યય, મૂળ અને અવયવ, આ બેના અર્થ આમાં મિશ્રિત કર્યા છે, અને પછી ઉભો કર્યો શબ્દ ભક્તિ. હવે અર્થ એવો થયો કે સ્નેહે કરીને સેવા કરવી એને ભક્તિ કહેવાય. હવે આવી ભક્તિ તો ગમે ત્યાં થઈ જાય. આ જગતમાં સ્નેહ કરીને સેવા તો કામુક કામિનીમાં પણ આપસ આપસમાં પ્રવર્તતી હોય છે, એટલે એમાંથી વ્યાવર્તન કરવા માટે ભગવત સેવા શબ્દ પ્રયોગ કર્યો. કે સ્નેહથી યુક્ત ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવામાં આવે. સ્નેહ સહિત કોઈ નર યા તો નારી આપસ આપસની સેવા કરે એ ભક્તિ નો કહેવાય, એ શું કહેવાય? આસક્તિ. એના માટેનો શબ્દ છે પેશન, એ કહેવાય આસક્તિ. આને કહેવાય ભક્તિ. ભક્તિથી ભગવાનને પમાય છે, ભગવાન સિવાયના અન્ય વિષયમાં આસક્તિથી સંસ્કૃતિ પમાય છે, અને જેમાં હજી આપણે આજ દિવસ સુધી વહ્યા જ કરીએ છીએ ને, હજી ચાલુમાં છીએ ને, સંસ્કૃતિ આપણે ચાલુ છે. ભગવાનની કૃપા હવે બંધ થઈ જાય તો સંસ્કૃતિ, અને એ ખરેખરો મંડશે અને તો જરૂર સંસ્કૃતિ બંધ થઈ જશે. અને આ વખતે કાચું પોચું રાખશે કે કઈ વાંધો નહીં, ચાલો ને ભાઈ થશે હવે બધું તો થઈ રહ્યા. જય સ્વામિનારાયણ. છાવણી છે, જવું છે તો જવું જ છે, જવું જ છે. ચાલો આ ઉપડ્યા, આવી ગયા તો આવી ગયા, અને બેઠો બેઠો વિચારે કે હજી એક દિવસ છે ને જઈશું, હજી તો નહીં. કઈ તારીખ છે? 20. એમ એમ હજી તો વાંધો નથી, જઈશું જઈશું. તો આવી રહ્યા પછી એને નક્કી કર્યું હોય છેલ્લે દિવસે આવું, તો છેલ્લા દિવસે છોકરાને મેલેરિયા આવે એટલે દવાખાને જવું પડે. આઈને બધું જેને નક્કી જ કર્યું છે કે આ વખતે તો આ કામ મારે પૂરું જ કરી દેવું છે, એમ પૂરું એટલે પૂરું, આમાં અધૂરું રહેવા જ નથી દેવું ને, મંડી જ પડવું છે છેલ્લા શ્વાસ સુધી. એમાં આરામ કે પોરો ખાવો જ નથી ને, વિચારવા રહેવું જ નથી ને, તો થઈ જાય. પણ થશે તો થશે ને, નહીં તો મારા ભાઈ આપણે કરીએ જ છીએ ને, તો બધું એમ જ ચાલે ને, એમ જ હોય ને, તો પછી એમ જ હોય ને, એમ જ હાલે ઠેઠ સુધી. ઘણા જન્મથી હાલે જ છે, એમ જ હાલે છે, હેલ્યું જ આવે છે એમને. અને મોટા ભાગના તો આવા જ છે. હા, આપણે સત્સંગી છીએ ને, આપણને તો હસવું આવે. ઘણાને તો બિચારાને શું શબ્દ પ્રયોગ થાય એ પણ ન ખબર પડે. બાપ દાદાનો સત્સંગ હોય, ઘસાતા ઘસાતા ઘસાઈ ચૂક્યો હોય, અને અમે કંઈક જઈએ ત્યારે એ લોકો અમને ભાળે ને, તો કે સંતો આવ્યા, સંતો બોલાવો બોલાવો, અમે જઈએ તો કે સ્વામીજી અમારે ઘેર આવશો, તમે એવું ન રાખતા કે અમે બીજા છીએ, અમે સ્વામિનારાયણ છીએ, કેમ કે અમે સ્વામિનારાયણ છીએ. મારા દાદા તો બહુ ભક્ત હતા, એ તો વડતાલ મંદિરમાં મહિનો મહિનો રહેતા, એટલે અમે સ્વામિનારાયણ છીએ. હવે એના દાદા હશે ભગત, અને પછી એની ત્રીજી પેઢી હતો. અમે શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ, એક સત્સંગી છીએ, એવું કહેવું જોઈએ, એ પણ એમને ખ્યાલ નથી ને. બાકી તો ગ્રેજ્યુએટ થયેલા હોય પણ બોલે તો પણ એવું બોલે કે અમે સ્વામિનારાયણ છીએ, ત્યારે આપણને એમ ખબર પડે કે આ સત્સંગ કેટલો ઘસાઈ ગયો, કેટલો ઘસાઈ ગયો, કહો આમ ઘસાઈ ગયો છે. અને આ વડોદરામાં તો લગભગ એમ અમે સ્વામિનારાયણ છીએ એમ જ. સત્સંગ ઘસાઈ ગયો છે, કારણ કે સત્સંગ ઉત્તેજિત થાય એવા આયોજન નહીં ને, અને જમણવાર થાય એમાં કઈ સત્સંગમાં કઈ પલેવાર ન થાય, એમાં તો જમણવાર જ થાય, ભેગા થાય જમીનો યા જાય બસ, એમાં એટલું રે કે અમે સ્વામિનારાયણ છીએ એટલે જમણવારમાં ગયા હતા બસ. બીજું તો શું ને, જમી આવ્યો, મજા આવી ગઈ એમ. સત્સંગ ખરેખરો તો જામે આવી છાવણી મન શિબિરોમાં, પોપડા ઉખડી જાય એવો સત્સંગ થાય. માટે હું એ કહેવાની કોશિશમાં છું કે છેલ્લો જ જન્મ કરવો હોય તો ભક્તિ ખરેખરી ઉદય કરવી જ પડે, સમજવી જ પડે. આપણે ગમે તેને ભક્તિ માનીને બેસી ગયા છીએ અને પોતાની જાતને ભગત માનીને બેસી ગયા છે, એ ખરેખર આપણે કંઈક સુધારો કરીને વાસ્તવિક ભક્ત બનીએ અને વાસ્તવિક ભક્તિ કરીએ તો ખરેખર દાદા ખાતર જેવા ભક્ત થઈએ એની કોઈ ના નથી. સ્નેહેન ભગવત સેવા ભક્તિ રીતે ઉચ્ચતે, સ્નેહથી ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવાય. અનયા ભક્ત્યા, જેના વડે કરવામાં આવે એને ભક્તિ કહેવાય. હવે ધાતુનો અર્થ તમે પ્રધાન લ્યો તો સેવા કરવી એને ભક્તિ કહેવાય એવો અર્થ થાય, અને પ્રત્યયનો અર્થ જો પ્રધાન લ્યો તો પ્રેમ કરવો એને ભક્તિ કહેવાય. થોડુંક ધ્યાનથી સાંભળજો. અદ્યપિ ધાતુતઃ સેવા માત્રમ પ્રત્યાયતે કર્ણ વિશેષ વિવેક્ષયાતુ સ્નેહ કૃતા સા સાચ વિપર્ય પ્રાણામ કામિન્યદ્યસ્તપિ ઘટેત અથાપિ ભગવત સેવાયામ રૂઢ્યા પ્રવર્તતે ઇત્યાશયેન આયાહ ભગવત સેવા. હવે બે ભાગ છે, બે ભાગને અલગ અલગ કરીને બતાવે છે કે પ્રત્યયનો અર્થ પ્રેમ છે, મૂળ પ્રકૃતિનો અર્થ છે સેવા કરવી એને ભક્તિ કહેવામાં આવે છે, પણ તે સેવા પ્રેમે સહિત થવી જોઈએ તો ભક્તિ કહેવાય, અને એમાંય પાછી ભગવાનની જ સેવા એ ભક્તિ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા થોડોક દાખલા દલીલ સાથે સમજી લઈએ, કારણ કે એમાં લખ્યું છે વસ્તુતસ્તુ ભગવતી સ્નેહ વિશેષ એવ તું ભક્તિ. વસ્તુતઃ ભગવાનમાં સ્નેહ વિશેષ છે એ જ ભક્તિ છે. તો પછી ભજ સેવાયામ ધાતુમાંથી ભક્તિ શબ્દ બનાવી અને સ્નેહેથી ભગવાનની સેવા કરવી એને ભક્તિ કેમ કીધી? પ્રશ્ન અહીંયા એ ઉભો થાય છે કે એક જગ્યાએ તમે વ્યાખ્યા એવી કરો છો કે ભગવાનમાં હેત એને જ ભક્તિ કહેવાય, અને બીજી જગ્યાએ તમે વ્યાખ્યા એવી કરો છો કે સેવા કરવી એને ભક્તિ કહેવાય. તો પછી પ્રેમને ભક્તિ કહો છો કે સેવાને ભક્તિ કહો છો? ધાતુનો અર્થ છે સેવા અને પ્રત્યયનો અર્થ છે પ્રેમ, બેને મિશ્રણ કરીને તમે એમ કીધું કે સ્નેહથી સેવા કરવી એને ભક્તિ કહેવાય, તો સેવાને ભક્તિ કહેવાય એવો અર્થ થયો, તો સ્નેહને ભક્તિ કહેવાય એવો અર્થ ન થયો. અને શિક્ષાપત્રીમાં નજર કરીને જુઓ તો એમ લખ્યું છે ભગવાનને વિશે જે અતિશય સ્નેહ એને ભક્તિ કહેવાય. તો હું સમજું એમાં કઈ વિરોધાર્થ છે? તો વિરોધાર્થ તો નથી જ, બહુ ઝીણો અને ટૂંકો ઉત્તર છે. વસ્તુતસ્તુ ભગવતી સ્નેહ વિશેષ એવ તું ભક્તિ, તમને અમે ફેંસલો કરીને કહી દઈએ છીએ કે ભગવાનમાં જે પ્રેમ છે એને જ અમે ભક્તિ કહીએ છીએ. તો પછી અહીં સેવાને ભક્તિ કેમ કીધી? તો કે પ્રેમ માંથી જે થાય ને સેવા, એને જ ભક્તિ કહેવાય. અને તમને દાખલા દઉં, એ વિના તો નહીં ઘડી પડે. જો આ સંસારમાં માણસો સેવા કરે છે, માની લો કે મંદિરમાં કોઈ પૂજારી આપણે રાખ્યો છે, હવે એ પૂજારી ભગવાનની સેવા કરતો હોય, વાળતો હોય, આરતી કરતો હોય, પણ એને આપણે 200 કે 300 કે 500 રૂપિયા પગાર આપતા હોય, એટલે એ સેવા કરે છે એ ભક્તિ નથી. માટે ભજ સેવા એમ ધાતુમાંથી ભક્તિ શબ્દનો ઉભો કરી અને કોઈ એવી વ્યાખ્યા કરે કે સેવા કરવી એ ભક્તિ છે, સેવા કરવી એ પણ ભક્તિ નથી. કાં તો કે તમે સેવા કરો છો એ તો પૈસા માટે કરો છો, એ ભક્તિ ના કહેવાય, તો ધંધો કહેવાય. શું કહેવાય? ધંધો. પગાર લઈને જે માણસ મંદિરમાં સેવા કરે છે એ તો એ ધંધો કરે છે, માણસ ધંધાર્થી છે. તમે નોકરી કરો એમ આ એની નોકરી થઈ, એ નોકરીમાં ટોકરી વગાડે, બીજું નોકરી એ નોકરી. એટલે સેવા કરે છે છતાંય પણ ભક્તિ નથી. તો કારણ કે એ પગાર લઈને સેવા કરતો હોય ને, એને તો પ્રેમ ક્યાં હોય? 500 આવતા હોય ત્યાં. તમે જ્યાં સુધી મંદિરના ટ્રસ્ટીઓ કે કોઠારી કે જે વૈરી ભક્તો હોય એ 500 રૂપિયા આપે, ત્યાં સુધી ભગવાનની પૂજા સેવા આરતી થાળ ધરાવે મંદિર વાળા એવું કરે. પૈસા ના આપો તો ન આવે, તરત બંધ થઈ જાય. કાં તો કે તમે ગઈ આ મહિનાનો પૈગાર તો આપ્યો નથી, પછી મારે બીજા ઘણા મંદિરો છે, હું તો અહીંયા કેમે સમય બચાવીને આવું છું ને બધું કરું છું ને તમે આજે મારું કાંઈ જોતા નથી, તો પછી હવે હું નહીં આવું, તમે કોઈ પૂજારી ગોતી લેજો. કાં હવે ભગવાન અમારા વયા જાય છે, તું નહીં આવે? ભગવાન કાંઈ વયા જતા નથી, પૈસા વયા જાય છે મારા, મારા પૈસા જાય છે, પૈસા આવે તો હું આવું. એટલે આ સેવા કરે છે છતાંય પણ ભક્તિ ન કહેવાય, એમ મારો કહેવાનો ભાવાર્થ એ છે. સારું, આ હવે તમને ક્વિન પ્રત્યયસ્ય, ખાલી પ્રેમ, પ્રેમ છે અને સેવા નથી કરતો તો પણ ભક્તિ ન કહેવાય. અને એમાં તમારે તમારો દાખલો દેવો પડશે, મજા તો જ સમજાશે. તમારા ઘરના માણસ ગૃહસ્થીના પત્ની એમ કે તમે મને પ્રાણ કરતા વાલા છો, હું તો અખંડ તમારું ધ્યાન ધરીને જ બેહી રહું છું, અને તમે એમ કહો કે આજ મને માથું દુખે છે ને તું જરા દાબને, તો એ કે તમને માથું દુખે તો મને હાથ દુખે, વાહન બરડો ને બધું દુખે, બાકી હું તમારું ધ્યાન કરું છું. તમે એમ કહો કે આજ મને શરદી છે, નાવા માટે પાણી ગરમ કરવું પડશે, તો એ એમ કે જુઓ પણ એ ચૂલો છે, તો અહીંયા અગાડી માચીસ છે, હે, અને અહીંયા ગેસ છે ને, અને પેણ બાલટી પડી છે, બરાબર, તો અહીંથી નળ ખોલીને તપેલીમાં પાણી લઈ લો, અને પછી ધીમે ધીમે અહીંયા આવો અને ગેસ સળગાવો ને પછી એની માથે મૂકી દો, હું ભરત ભરું છું, હું મારે તો આ પૂરું કરવાનું છે ને. અને તમે મને તો કેટલા વાલા કે પાર્વતી ને શંકર વાલા એટલા, અને સીતા ને રામ વાલા અને લક્ષ્મીજી ને વિષ્ણુ વાલા એટલા વાલા, પણ આથી પાણી ઉનું કરી નાહી લો ને તો બહુ વાલા. આને પ્રેમ કહેવાય? કદાચ તમે તોય માનતા હો તો એટલા ઉદાર, તેમ છતાંય તમે એમ કહેતા હો કે વાહ આપણને કેટલી સુંદર સલાહ આપે છે એમ. આવા કોઈને નહીં હો, કોઈને નહીં મારે જ એમ. આને પ્રેમ ન કહેવાય. આને જેમ પ્રેમ ન કહેવાય એમ ઓને સેવા ન કહેવાય. તો સ્નેહથી જે સેવા થાય એને જ ભક્તિ કહેવાય. એટલે બે ભેગું કર્યું, ધાત્વર્થ અને પ્રત્યય અર્થ બેને ભેગા કરી અને ઉભું કર્યું કે સ્નેહથી સેવા થાય એને ભક્તિ કહેવાય. હવે હું તમને વાત કરું, યશોદાદી ભગવાન શ્રી કૃષ્ણને ખોળામાં રમાડતા હોય અને યશોદાજીને ઘરે નંદ બાબાને ઘરે હજારો હજાર દાસીઓ કામ કરનારી હોય, કેટલી સુંદર રસોઈ અને બાઈઓ હોય, એ અદભુત રોટલી ભાખરી શાક બધું બનાવે, અને યશોદા ભગવાન લાલાની સામું જોઈ અને બસ મને તો મારો લાલો બહુ વાલો એમ યશોદા બેસી રહે, તો એને સ્નેહ તો કહેવાય, પણ સંતો એમ કહે છે કે ન કહેવાય. કા? તો કે લાલામાં હેત હોય તો લાલાની સેવામાં જરૂર એની પ્રવૃત્તિ થાય છે, છૂટક્યો જ નથી. વાલો છે લાલો, અતિશય હેત છે, એટલે તો યશોદા માતા લાલાને નીચે મૂકી અને હાંફળા હાંફળા ઊભા થાય. શું કરવા? કે મારા લાલાને સરસ મજાની આજ તો રોટલી કરીને જમાડવો છે, મારા લાલાને સરસ મજાનું શાક કરીને જમાડવું છે. હા, કે લાલા બેટા અહીં બેસને, બેસને હું તારા માટે ભાખરી બનાવું, સરસ ભાખરી બનાવું, તું અહીં બેસજે. હો એમ કહીને વાલો છે ખોળામાંથી હેઠો ઉતારવું ગમતો નથી, એને આમ દૂર રાખવો ગમતો નથી, પણ હેત બહુ છે તે એના માટે જ ઊભા થઈ અને રોટલી બનાવે, શાક બનાવે, થાળ બનાવે, ભગવાનને માટે થાળ બનાવે, તો એને આપણે પ્રેમ કહીએ. આ પ્રેમ છે કે જે પ્રેમમાંથી તમે નવ પ્રકારે ભગવાનની સેવા કરો છો, નવ પ્રકારે ભગવાન ભજો છો. ઘણા માણસોને આ વાત સમજાણી હોતી નથી, જો કે એમાં એનો દોષ નથી. પહેલી ખામી તો એને એ છે કે ભણ્યા નથી. જ્યારે આ શાસ્ત્રો જે આપણા સંતોએ એને લખ્યા છે ને સંસ્કૃત ભાષામાં, તત્વજ્ઞાન મોટાભાગનું વધારે વિવરણ તો સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું છે. કાં તો એને સંસ્કૃત ભણવું જોઈએ ને કાં તો કોઈ વિદ્વાન સંસ્કૃત ભણેલા સાધુ હોય એની પાસે માન મૂકીને સમજવા બેસવું જોઈએ, તો આ સમજાય. નહીતર ઘણી વખત ગેરસમજણ એવી ઊભી કરે છે કે સેવા કરતા હોય ને એને એમ કે એને નથી ભક્તિ બરોબર, એમ તો કે ભક્તિ ન કહેવાય એમ. અને ઘણા એમ કે છે કે સેવા કરવા જાય ને તો વૃત્તિઓ ફાટી જાય ને બાહ્ય વૃત્તિ થઈ જાય ને, હા, ત્યારે હસવું બહુ આવે, અમને તો મનોમન હસવું આવે. એટલે સેવા કરે અને ઘણાને તો સાવણીમાં આવે એમાં વૃત્તિઓ ફાટી જશે એ કે અહીંયા તો વૃત્તિ ફાટી જાય ને બધું હેત ભગવાનમાં હોય મટી જાય, એટલે સાવણીમાં આવવાથી તો બધું ધ્યાન તૂટી જાય ને. હા, આવું કહે છે લોકો. જો કે આપણને મૂર્ખતા ઉપર હાંસવું આવે છે, પણ એમ નથી, એની સમજણમાં ફેર છે, એના કાળજામાં કાંઈક બીજું પડ્યું છે, હા, એટલે એને બાહ્યવૃત્તિ થાય છે. બાકી પ્રેમથી ભગવાન ને ભગવાનના સંત ભેળો બેસે, પ્રેમમાંથી જો સેવા પ્રગટતી હોય તો એ સેવા કોઈ દિવસ બાહ્યવૃત્તિ કરે જ નહીં. તમારે જ્યાં નોંધવું હોય એના નોંધી લેજો. તમે ભગવાનનું ધ્યાન ધરવા માટે જ, સંતોને હરિભક્તોને વંદન કરવા માટે, પગે લાગવા માટે, મહાત્મયથી જ જો સમયમાં કે ઉત્સવમાં કે છાવણીમાં કે શિબિરમાં પારાયણમાં જતા હો તો તમે કયો ત્યાં હું લખી દઉં, તમને બાહ્યવૃત્તિ થાય જ નહીં. પણ કોઈક બીજા અહમ મમત્વના લેપવાળા થઈને અહીંયા પ્રવેશ થાય તો એ શક્ય બને જ. ખરેખરો ભગવાનમાં માતાજીને પ્રેમ છે, અને જેને માટે માતા રોટલી કરવા ઊભા થયા એમાંથી માતાની વૃત્તિ તૂટી જાય એવી કોઈ વાત કરે તો એ બને એવી વાત નથી. ગોપાળાનંદ સ્વામીને મહારાજે એમ કીધું કે આકાર રહિત વર્તું, ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મૂર્તિ ભૂલી જવાય તો, ત્યારે મહારાજ કે જેને માટે કરવું છે એને ભૂલી જવાશે. મહારાજની આંખમાં જજડી આવી ગયા કે આપણે એ બ્રહ્મરૂપ થવું છે કોને માટે? ભગવાનને માટે. તો ભગવાન કઈ રીતે ભૂલાઈ જવાય? એમ આપણે સેવા કરવી છે કોને માટે? ભગવાન માટે. તો ભગવાન કેમ ભૂલાઈ જાય? પણ તમે સેવા કરો છો એમાં અજ્ઞાનમાંથી ઊભા થયેલા અહમ મમત્વના આગ્રહે કરીને મંડો છો. ધ્યાનમાં ભગવાન રહેતા નથી, લક્ષ્ય થાને ઈશ્વર રહેતા નથી, કેન્દ્રમાં ભગવાનનું સ્વરૂપ કે ભગવત પ્રેમમાંથી ઊભી થયેલી કોઈ તમન્ના હોતી નથી. એને તો દુનિયા જોવે છે કે નહીં, હે, મને બધા ભાળે છે કે નહીં, મને બધા વખાણે છે કે નહીં, મને બધા મોટો કહે છે કે નહીં, આપણો વટ પડી જવો જોઈએ, ઓલ્યાને એમ લાગવું જોઈએ કે આને કર્યું, હાલો અલે હાલો, હરીફાઈથી, હે, વાદ વિવાદથી, બદલો લેવાની દ્રષ્ટિએ, માન વધારવાના ઉમળકાથી, આમ જ ભક્તિ બધા કરે છે. હવે એ ભક્તિ બાહ્ય વૃત્તિ ન કરે તો બીજું કરે શું, મને એ કહો, એ વૃત્તિઓ ફાડે નહીં તો બીજું કરે હું, વિચાર કરો તમે. અને કોઈ એમ કહેતું હોય કે હું તો એક જગ્યાએ ખાઉં ને એક જગ્યાએ જ રહું ને એક જગ્યાએ જ બેહી રહું ને આંખે વેચીને બેહી રહું ને તો જ મારે વૃત્તિ ભગવાનમાં રહે અને તો જ મારે અંતર્વૃત્તિ રહે અને હું ઘરનો ઉમરો બહાર મૂકું ને આડોળો થાવ એટલે તરત મારે તો વૃત્તિ તૂટી જાય, તો એને ખબર નહીં, કાંઈ સમજાણું જ નથી એમ કહી શકું હું તો. નંદ સાધુ થઈ ગયા આપણા, એ કોઈ એક જગ્યાએ ધ્યાનમાં બેહી રહે તો જ વૃત્તિ રહેતી ઉડાઈને, એક જગ્યાએ બેહી રહ્યા તે લોકો અને એક મંદિરમાં એક જગ્યાએ બેહી રહીને જ એમણે અંતર્વૃત્તિ રાખી હતી, ક્યાંય ગયા નહોતા, કોઈ ગામડે ફરવા કે સમયામાં ઉત્સવમાં કે મહારાજે સમયાનો ઉત્સવ મોટા મોટા કરતા હતા. હે, નંદ સાધુને બાહ્ય વૃત્તિ થઈ જતી છે ને, સમયામ જતા છે ત્યારે અમજિયા વગેરેના હાંગલા ને પીંજણી પપેડા ખાય, સિંહોડો મને ગાંગરે ને રહ કુંડીમાં જાય, ભક્તિ શું કહેવાય, કેમ જીવને ખબર પડે બિચારાને, કહો એને કોણ સમજાવે, એમ ન હોય અલ્યા. એટલે જો તમારે ખરેખર હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે અને ભગવાનના પ્રેમમાંથી તમે ઊભી થયેલી જો સેવા કરો તો કોઈ દિવસ શક્ય નથી કે તમને બાહ્ય વૃત્તિ થાય ને હૃદયમાં અસુખ થઈ જાય ને વૃત્તિઓ ફાટી જાય, સંભવે જ નહીં. પ્રેમમાંથી ભક્તિ ઊભી થવી જોઈએ. અહીંયા લખે છે કે વસ્તુતસ્તુ ભગવતી સ્નેહ વિશેષ એવું તું ભક્તિ, ભગવાનમાં સ્નેહ વધારે છે એ જ ભક્તિ છે. હું પહેલું પાસું સમજાવતા એ તો તમે સમજી ગયા છો કે એકલી સેવા એ ભક્તિ નથી, તેમ એકલો પ્રેમ પણ ભક્તિ નથી. માટે ભજ ધાતોસ્તવ કિન પ્રત્યયસ્ય સેવાર્થઃ, એ આવી રીતે ભગવાન માતાને સમજાવે છે. બે ભેગું થવું જોઈએ, એટલે સ્નેહથી ભગવત સેવા, એટલે ભગવત સેવાનું કારણ સ્નેહ હોવો જોઈએ અને સ્નેહમાંથી જે સેવા કરવાની તમને લાગણી ઊભી થઈ અને તમે જે સેવા કરો છો એને ભગવાન ભક્તિ કહે છે. બસ આટલું ચોખ્ખું છે, વધારે વિવરણ આગળ આવે છે. વસ્તુ તસ્તુ ભગવતી સ્નેહ વિશેષ એવ તું ભક્તિ, તત્કૃતાસ્તુ સેવા વિશેષા, કાયિક વાચિક માનસિક ભેદેને વિવિધા. એમ કહે છે કે ભગવાનને વિશે પ્રેમ એને ભક્તિ કહીએ છીએ અમે. હવે ભગવાનને વિશે જે પ્રેમ છે એમાં કોઈ ક્રિયા નથી, પ્રેમમાં કોઈ ક્રિયા હોતી નથી, જ્યારે ભક્તિ ક્રિયામય છે. તો સમજવું શું, પ્રેમમાં કોઈ ક્રિયા ન હોય, ભગવાનને વિશે ગાઢ સ્નેહ એને ભક્તિ કહીએ, બસ ભગવાનમાં ગાઢ સ્નેહ, પછી એમાં ક્રિયા ના આવે, બિલકુલ નહીં. હૃદય મારું ભગવાનમાં આસક્ત છે, બસ હું ભક્ત છું, પછી પછી કાંઈ નહીં, કોઈ પણ ક્રિયા તો કશું જ નહીં. ભગવાન માટે હાર પહેરવાનો, વાઘા ધરાવવાના, ભગવાનની આરતી કરવાની, તો કે ના હું તો દિવેટ પૂરવા જાવતા મને તો બાહ્ય વૃત્તિ થઈ જાય, હું તો દિહાળી બાકસમાંથી કાઢીને આમ કરી આમ ત્યાં ધ્યાન રાખીને આમ હળગાવા જાઉં ત્યાં તો મારે વૃત્તિ તૂટી જાય, એટલે મારે તો બસ પ્રેમ જ નકરો, એટલે મારે તો કાંઈ ન થાય, ખલાસ થઈ ગયો. આવું નથી, એવું નથી. અને એવું ખોઈ નંદ સાધુ સ્થિતિવાળા હતા, દાદા ખાચર ને પરોધભાઈ એ બધા મહાન ભક્ત હતા, પણ એ કોઈ આવી વાત નહોતા કરતા, એટલી બધી ઊંચી વાત કોઈએ કરી નથી ને કોઈની ક્યાંય લખાણી નથી. દ્રોણાતીતાનંદ સ્વામી મહાન હતા, એને જૂનાગઢનું કોઠારી પણ 39 વર્ષે કર્યું, જૂનાગઢ મંદિરના મહંતરિયા કોઠારી પદે રહીને 300 સાધુને ગામડા ફેરવતા, વહીવટ કરતા, હજારો માણસને સત્સંગ કરાવતા, પણ એને કોઈથી આવી દલીલ નથી કરી કે હું તો આમ જાઉં એટલે મારે બાહ્યવૃત્તિ થઈ જાય. નવાઈ જેવી વાત લાગે એમ. માટે બરોબર સમજો એમ તમે નિરાતે. પ્રેમમાં કોઈ ક્રિયા નથી, અને કોઈ ક્રિયા નથી ભક્તિ છે એમ કોઈ દી કહેવાય નહીં, બસ બને જ નહીં. અને સેવામાં સેવા વિશેષા તો કાયિક વાચિક માનસિક ભેદે ને વિવિધા. અને સેવામાં તો મનથી શરીરથી ને વાણીથી અનેકવિધ સેવા પ્રવર્તે છે. સેવા તો અનેક પ્રકારની મનથી વાણીથી વગેરે વગેરે પ્રકાર થાય છે. સેવા વિશેષ ઉપધાય કસ્ય પ્રેમાતી શયસ્ય ભક્તિત્વ મુખ્યમ ઇતિ જ્ઞાપયિતું સ્નેહેન ભગવત સેવા ભક્તિ રીતિ યુક્તિ. એટલું બધું ચોખ્ખું લખ્યું કે પ્રેમમાં કોઈ ક્રિયા નથી, અને સેવામાં તો મન વાણી કર્મથી અનેક પ્રકારની ક્રિયા ઊભી થાય છે. સેવા એટલે અનેક પ્રકારની ક્રિયાઓ, અને પ્રેમ એટલે લીન થવું, એમાં ક્રિયા હોતી નથી. તો તમે સેવાને ભક્તિ કહેશો કે પ્રેમને ભક્તિ કહેશો? અને ત્યારે એમ કહેશે કે સેવા વિશેષ ઉપધાયક સેવ, કે જે પ્રેમમાંથી ઈશ્વર પ્રત્યે, ભગવાનના ભક્તો પ્રત્યે અને સંતો પ્રત્યે જે હૃદયની લાગણી છે, પ્રેમ છે, મારા ભગવાન, મારા સંતો, મારા હરિભક્તો, મારો સંપ્રદાય, એમ જે અતિશય મમત્વને લાગણીને આસક્તિ થઈ જાય છે, અને પછી બેઠું નથી રહેવાતું, અને માણસ ઊભો થઈને જે કરે છે ને, એ સેવા ભક્તિ છે, એ સાચી સેવા છે, એ સાચી ભક્તિ છે. બાકી નહીં, બાકી જે કરતા હોય ભલે કરતા હોય, ફળ નહીં મળે, સમજણ નથી. એટલે સેવા વિશેષ ઉપધાયક સેવ પ્રેમાતિશયસ્ય, જેમાં જે પ્રેમ આપણને ક્રિયા તરફ ખેંચે, સેવા કરવા ઊભા કરે, હે, સેવામાં ઊભા કરે, અને એને જ ભક્તિત્વ મુખ્યમ, એ જ મુખ્ય ભક્તિ છે એમ બતાવવા માટે સ્નેહેન ભગવત સેવા ભક્તિ એમ કહ્યું છે. સ્નેહથી ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવાય, એમ કહેવામાં આવ્યું છે. સમજાણો તમને? ચોખ્ખા શબ્દમાં કહી દો, હાવ ટૂંકા શબ્દમાં, સ્નેહ છે એ કારણ છે, અને સેવા છે એ કાર્ય છે. વ્યાખ્યામાં ફેરફાર કરવો જ નથી. ભગવાનમાં સ્નેહ છે એને જ ભક્તિ કહીએ છીએ. પણ જો તમને ભગવાનમાં ને સંતોમાં ને ભક્તોમાં સ્નેહ છે, તો તમારેથી બેઠું રહેવાય જ નહીં. હા, સદગ્રહસ્થની પત્ની એમ કહેતી હોય કે મને તમે વાલા છો, અને મારે તમારા વિશે સ્નેહ છે, તારે બોલો હાથે પાણી ઊનું કરીને હાથે લુગડા ધોતો હોય, તારે આનાથી બેઠું રહેવાય જ નહીં. અને તેમ છતાં એ બેઠી બેઠી એમ કે હું તમારું ધ્યાન કરું છું, તો એ દંભી બાયડી છે, ખોટી છે. હાવ ઘણા એવા નહીં સતી માની બેઠા હોય, વાહ, આને ભગત ન કહેવાય ભાઈ. મૂળિયા સહિત વાસ્તવિક તત્વનું સંશોધન કરો. અહીંયા લખ્યું છે, મારા ઘરનું નથી કહેતો, સેવોપધાયી કસ્ય એમ લખ્યું છે કે સેવા જે પ્રેમમાંથી ક્રિયા ઊભી થાય, અને એને જ અમે ભક્તિ કહીએ છીએ, બસ એ સેવાને જ. એટલે તમને જો ઈશ્વરમાં પ્રેમ હોય, તો તમને જરૂર ઈશ્વર માટે થાળ કરવાની ઈચ્છા થાય જ, ઈશ્વરના વાસણ ઉડકવાની મન થાય જ, ઈશ્વરનું મંદિર વાળવાની ઈચ્છા થાય જ, ભગવાનને હાર પહેરાવાનું મન થાય જ. હે, ભગવાનને માટે તમને કંઈક કરવું, એમ મારા હરિને કંઈક કરું, વાઘા પહેરાવું, મારા હરિ માટે ચંદન ઘસું, મારા ભગવાનને હું દંડવટ કરું, મારા ભગવાનને માટે હું આ કરું, તે કરું, આ કરું, આ કરું, એવું હૃદયમાં થાય જ, એ ભક્તિમાંથી થાય છે. અને એવી તમને ઈચ્છા નથી થતી, તો ખબર નહીં, તમને પ્રેમ નથી, બસ. એટલે બોલો, ટૂંકો અર્થ એવો થયો, સ્નેહ એ કારણ છે અને સેવા કાર્ય છે. એટલે સ્નેહ છે એ જ ભક્તિ છે, પણ ભક્તિનું લક્ષણ સેવા છે. ભક્ત હોય સેવા કર્યા વગર રહી શકે જ નહીં, બસ. અને સેવા નથી કરતો તો એ ભગત નથી. બોલો, સેવા ન કરે એ સેવક સાનો જી, એ તો છે પિત્તળનો ઉપર ઘૂંસ સોનાનો જી. ઘણી વખત એવું થાય છે કે માણસને પૂરું સમજાણેલું હોતું નથી અને એટલે એ કંઈક પ્રતિપાદન કરવા જાય છે ને તોય પણ સાંપ્રદાયિક એકાબીજી અંગનું ખંડન થઈ જાય છે, ખંડન થઈ જાય છે. એનું એને દોષ પણ લાગે, ન લાગે એવું કંઈ નથી, દોષ બી લાગે. માટે આવી રીતે સ્પષ્ટ ભક્તિની વ્યાખ્યા અહીંયા કરી છે એ સમજી રાખજો. શાસ્ત્રોક્ત છે, અનુભવ સિદ્ધ છે અને સમજણીમાં પણ એમ જ છે કે સ્નેહમાંથી જે ઊભું થાય સેવા કરવાનું મન અને પછી તમે જે કરો એ તમામ ભક્તિ છે. અને પછી એમાંથી નવ પ્રકાર ફાટે છે પ્રેમમાંથી નવ. ભગવાનમાં બહુ સ્નેહ થઈ જાય તો મનમાં એમ થવા માંડે કે હાલો ને ભગવાનની કથા સાંભળવા જાય, હાલો ને ભગવાનની કથા સાંભળી, કારણ કે ભગવાનમાં હેત બહુ છે ને એટલે ભગવાનની કથા સાંભળવાની બહુ ઈચ્છા થાય, બહુ ગમે. એટલે એ શ્રવણ ભક્તિ નીકળી એમાંથી. એનો કારણ તો સ્નેહ જ છે. પછી ભગવાનમાં બહુ હેત થાય તો એમ થઈ જાય કે હાલો ને આપણે ભગવાનની કથા કરી, ભગવાનનું વર્ણન કરી, ભગવાનના ચરિત્ર ગાઈ, તો એ કીર્તન ભક્તિ નીકળી. એ પણ સ્નેહમાંથી જ નીકળે છે. ભગવાનમાં બહુ સ્નેહ થઈ જાય તો એમ થઈ જાય કે મારે તો અખંડ જપ કરવો છે, તો સ્મરણ ભક્તિ થઈ ગઈ. ભગવાનમાં બહુ સ્નેહ થાય ને એમ થાય કે આ તો મારે ભગવાનને પૂજવા છે ને ચંદન ચરચવું છે ને, હે તો એ અર્ચન ભક્તિ થઈ ગઈ. બહુ ભગવાનમાં હેત થાય તો આ તો મારે ભગવાનને પગ દાબવા છે, એ હેતમાંથી જે પગ દાબવાની વૃત્તિ થઈ એ પાદ સેવન ભક્તિ થઈ. બધું હેતમાંથી ઊભું થાય છે. એના નવ પ્રકાર મુખ્યત્વે ગણાવ્યા છે શાસ્ત્રોમાં. ભક્તિ તો ભગવાનમાં હેત એટલું જ છે, બાકી એના નવ પ્રકારો મુખ્ય. અનેક પ્રકારો થાય પણ આ તો એક બતાવવા માટે નવ પ્રકાર આપણને ગણીને શાસ્ત્રકારો આપ્યા, બાકી અનેક પ્રકારો થાય, તમારે કરવા એટલા થાય. જેમ સંગીતમાં સાત સ્વરો કહેવાય, બાકી એમાંથી તરહ તરહનું વાગે, તમારે જે વગાડવું એવી રીતે. સમજાય છે તમને? આમ તો કઈ એટલું બધું કઠણ નથી. પછી આપણે બહુ ઊંધું ગોખીને હજડ કરી નાખ્યું હોય તો કદાચ ફરે નહીં, ફરે નહીં. બાકી સમજાય તો ખરું, અત્યારે તો સમજાય જ જાય પણ પછી ઊભા થાય એટલે આપણું જે જૂનું ગોખેલું હોય એનું આવી જાય. આપણે સમજ્યા હોય એવી રીતનું વર્ષોથી તો એમાં ફેરફાર ન થાય. હવે કહે છે, અતએવ સાંડિલ્યેન સા પરાણુ રિક્તિ ઈશ્વરે ઇતિ સૂત્રિતમ. એટલે સાંડિલ્ય મહર્ષિએ ભક્તિની વ્યાખ્યા કરતી વખતે એમ કીધું કે સા પરાનુ રિક્તિ ઈશ્વરે. ભક્તિ કોને કહેવાય? તો કે ભગવાનમાં પરાનુ પ્રીતિ અને ભક્તિ કહેવાય, અતિ ગાઢ પ્રેમ એને ભક્તિ કહેવાય. ભગવાને વચનામૃતમાં એમ કીધું કે નારદ સનગાદિક ભક્તો એ ઘણો કાળ સમાધિમાં રહે છે અને એ પણ પંચ વિષય વિના રહી શકતા નથી. કારણ કે સમાધિમાંથી ઊભા થઈને પાછા કથા કીર્તન કરવા બેહે, બધા ભગત ભેળા કરે ને કથા કરે ને. સુખદેવજી એ ન્યાથી ઊભા થઈને અહીંયા આવ્યા પરીક્ષિત આગળ અને ઋષિમુનિઓ બધા ભેગા થયા ને કથા કીર્તન કરવા માંડ્યા, ધન કીર્તન કરવા માંડ્યા. એટલે ભક્તજનોમાં એક શ્લોક બહુ પ્રસિદ્ધ છે, ભગવાન ક્યાં વસે છે? તો કે નાહમ વસામી વૈકુંઠે. ભગવાન કહે છે હું વૈકુંઠમાં નથી વસતો. હે કે નાહમ વસામી વૈકુંઠે, તો નાહમ યોગીનામ હૃદયે, કે યોગીઓના હૃદયમાં નથી રહેતો. તો કે હું મંદિરોમાં નથી રહેતો. તમે રહ્યો છો ક્યાં? તો કે અત્ર મદ ભક્તા ગાયંતી, જ્યાં મારા ભક્તો મને ભેળા થઈને મારા ધૂન કીર્તન ગાય, મારા ગુણાનુવાદ ગાય. યત્ર મદ ભક્તા ગાયંતી, જ્યાં મારા ભક્તો ગાય નાચે મારામાં પાગલ થઈ જાય, ત્યાં હું વચ્ચે આવીને કૂદવા માંડું, ત્યાં હું નાચવા માંડું છું, ત્યાં મને બહુ ગમે છે. આવું ભગવાનનું વાક્ય છે. માટે ભક્તિ સમજવામાં તો મને તો એમ લાગે છે કે જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ સમજવા કરતા ભક્તિ તો વધારે કઠણ છે સમજવામાં. ભક્તિ સમજાઈ જાય તો બેડો પાર. અને એટલે જ મેં કીધું કે જેને સમજવા માટે અત્યાર સુધી આપણે જે બેગ્રામ તૈયાર કરતા હતા એ મુખ્ય વસ્તુ તો હવે સમજાય. આપણે આખું મંદિર તૈયાર કરીએ પણ એ મંદિરની શોભા ક્યારે થાય? અંદર મૂર્તિ પધરાવીએ ત્યારે. મંદિર શા માટે તૈયાર કરીએ છીએ? મૂર્તિ માટે. એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને બધું આ શા માટે? ભક્તિ ઉદય કરવા માટે, ભગવાનમાં પ્રેમ ઉદય કરવા માટે. સાતુ પરાન રિક્તિશ્વરે, ભગવાનમાં ગાઢ પ્રેમ, એને ભક્તિ કહેવાય. આટલું ભક્તિમાં ખાસ સમજી લેજો. હજી આના પછીનો શ્લોક. પતિવ્રતા યથા નારી સેવેત સ્વપતિમ તથા, દ્રષ્ટાંત સાથે સમજાવે છે ભગવાન. અનન્ય ભાવેન હરિમ મુમુક્ષુ સર્વદા ભજે. હવે સ્નેહને અહીંયા વધારે પડતો થોડોક વિસ્તારથી અર્થ બતાવીને સમજાવે. સ્નેહમ વિશિનષ્ટિ એટલે સ્નેહની વ્યાખ્યા કરે છે કે પતિવ્રતા નારી પોતાના પતિને જેમ સેવે તેમ ભક્ત પોતાના ભગવાનને સેવે. એક શબ્દ અહીં લખ્યો છે અનન્ય ભાવે ને સેવે ત. હવે અનન્ય ભાવ ઉપર સત્સંગી જીવનના ટીકાકારોએ ટીકા લખી છે, પણ અદભુત લખી છે. ભગવાને માતાને એમ કીધું ને કે અનન્ય ભાવે જેમ નારી પતિને સેવે એમ ભક્ત ભગવાનને સેવે. તો કે અનન્ય ભાવે એટલે શું? એક જ શબ્દ છે અનન્ય ભાવે. જેમ હરિગીતાનો પ્રારંભ થાય છે ત્યારે એક શબ્દ આવે છે સર્વ ભાવે ને સેવની હરિ, અદભુત શબ્દ. એમ અહીંયા અનન્ય ભાવનો શબ્દ છે, જબરજસ્ત છે. અનન્ય ભાવે ને સેવે ત પ્રતિવતા હિ ન ભૃત્યવત પ્રત્યુઅન્યસ્મિન સ્વાર્થે ભાવે ન પતિમ સેવતે અપિતુ પતિ સેવનમ એવ સ્વાર્થ ઇતિ બ્રુયા સેવતે તથા અનન્ય ભાવે ન ભગવતો અન્યસ્મિન ફલે સ્નેહાનુબંધમ વિના મુમુક્ષુ સર્વદા હરિમ ભજે. આવું લખ્યું છે. એટલે પતિવ્રતા નારી પોતાના પતિને સેવે છે અને ઘરમાં રાખેલી નોકરાણી દાસી એ પણ એ ભાઈને સેવે છે. બંને સેવા કરે. જેમ રાજા હોય એને રાણી પણ સેવે અને દાસી પણ સેવે. રાજાને ગરમી થતી હોય તો દાસી બી પંખો નાખે, દાસી રાણી પણ પંખો નાખે રાજાને. રાજાના કપડાં દાસી ધોવે, રાણી પણ ધોવે. રાજાનો પલંગ દાસીએ પાથરી દે, રાણી પણ પલંગ પાથરે. પણ આ બેયની સેવામાં ફેર છે. કા તો કે રાણીની સેવા અનન્ય ભાવની છે અને દાસીની સેવા અન્ય ભાવની છે, અનન્ય ભાવની નથી. તો દાસીની સેવા અન્ય ભાવની કઈ રીતે? તો કે દાસીને તો મહિને જે પગાર નક્કી કર્યો છે ને એ પગાર રાજા આપે છે, એટલે રાજાને પંખો નાખે, રાજાની પથારી કરે. રાણીને કઈ પગાર નથી. રાણીને તો એટલે કે પત્નીને તો પતિની સેવા કરવી એ જ સ્વાર્થ છે. ઓવર કોઈ સ્વાર્થ નથી. એક જ સ્વાર્થ કે મારે મારા પતિની સેવા કરવી, એ સ્વાર્થ છે. જ્યારે બીજા જે ઘરમાં નોકરો હોય એને કાંઈ એવું ન હોય કે મારે મારા માલિકની સેવા કરવી બસ. એવું જ હોય તો પગાર આપો ન આપો ચાલે. હા, એને અનન્ય ભાવ ત્યાં નથી, તો એને અન્ય ભાવ છે. કા સેવા કરવી અને પગાર લેવો એટલે અનન્ય નિષ્ઠા નથી. અન્યમાં પણ પ્રીતિ છે. શેમાં? પગારમાં, પૈસામાં. એટલે અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરવી. હવે તમે સમજ્યા? અને આપણે કઈ રીતે ભક્તિ કરીએ છીએ એ જોજો. પાછા અત્યારે ન સમજાય તો વારંવાર મનન કરજો. અનન્ય ભાવે ને સેવે તો પતિવ્રતા હિ ન ભૃત્યવત, નોકરની જેમ નહીં. એક જ સ્વાર્થ કે મારે સેવા કરવી બસ. અને ઓને એક જ સ્વાર્થ ન હોય, એ તો એને તમે જ્યાં સુધી સાચવો, મહિને મહિને પગાર પેમેન્ટ બોનસ બધું આપતા રહો ત્યાં સુધી એ તમારું કામ કરે. ન આપો એટલે બીજો શેઠ ગોતે. બતી ગયો. ત્યારે પતિવ્રતા નારીને તો બસ મારો પતિ જ મારે માટે સર્વસ્વ છે, એ સોંપાઈ ચૂકેલી હોય છે. હા, એ અર્પણ થઈ ગયેલી હોય છે. અને અર્પણ થઈ જવું ભગવાનને એ જ અનન્ય ભક્તિ છે. ભગવાન પાસેથી કોઈ આશા નહીં, બિલકુલ નહીં. કાંઈ ન જોઈએ, બસ તમારી સેવા જ, સેવા સિવાય કોઈ સ્વાર્થ જ નહીં. આને અનન્ય ભક્તિ કહેવાય. સ્વાર્થે ભાવે ને પતિમ સેવતે, એને તો પતિને સેવા કરવી એ જ સ્વાર્થ છે. અપિતુ પતિ સેવનમ એવ સ્વાર્થમ, એ લખ્યું છે, પતિ સેવા એ જ સ્વાર્થ. બુદ્ધ્યા સેવતે, આવું સમજીને સેવે છે કે પતિની સેવા એ જ મારા માટે સર્વસ્વ છે. અને પેલા છે એને એ જ નથી બધું, એને તો બીજું બધું મળવું જોઈએ. હવે આગળ, સ્નેહાનું બંધમ વિના મુમુક્ષુ સર્વદા હરિમ ભજે. એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનને સ્નેહથી જોડાઈને સેવે કે ભગવાન મારે તો તમારી સેવા કરવી, બસ આટલું જ જોઈએ. ભગવાન કે બીજું કાંઈ જોઈએ છે? બાલ બચ્ચા ધંધો માલ મિલ્ક તો ના, તો બસ મારે તમારી સેવા જોઈએ. આટલી જ ભાવનાથી જો ભગવાન ભજાય તો એ અનન્ય ભક્તિ કહેવાય. હવે પૂછો, માલિકોએ પૂછો, તમે બધા કઈ ટાઈપના ભગત છો? અનન્ય ભક્ત છો કે અન્ય અન્ય ભક્ત છો? હજી ચોખ્ખું કરે છે, આમાં જવા નથી દેતા. એ તૈને એકાંતિકાંત્યંતિક સ્નેહો ભક્તિ રીતિ ગમ્ય તે. અહીંયા બે શબ્દ લખ્યા છે, એકાંતિ અને આત્યંતિકી, ભક્તિના બંને વિશેષણો છે. એકાંતિ અને આત્યંતિકી, સમજાવું છું એ શું કહેવાય. એકાંતિકી, એક એવ અંત, એકાંત એટલે એના હૃદયમાંથી ઉભા થતા તમામ સંકલ્પો તમામ વિચારોનું એક જ અંત હોય, ભગવાનનું સ્વરૂપ એક જ નિશ્ચય, એક જ ધ્યેય અને એક જ ઈચ્છા કે ભગવાન મળો. આ એકાંત ભક્તિ કહેવાય. અને એકાંત ભક્તિ જો હોય તો જ એ આત્યંતિકી કહેવાય. આત્યંતિકી એટલે કે સદાયને માટે રહેનારી. અંતમ અતિક્રમ્ય વર્તતે ઇતિ આત્યંત, અંતને અતિક્રમ કરીને વર્તે અર્થાત કે એનો નાશ ન થાય, નહીં નાશ પામનારી આત્યંતિકી. એકાંતિકી હોય તો જ આત્યંતિકી ભક્તિ હોય, નહીતર સંભવે જ નહીં. સ્પષ્ટતા માટે, યેષામ ફલ લિપ્સયા ભવતિ પરમેશ્વરે પ્રીતિ સાતુ ફલેન અપી અન્વયાદ અનેકાંતિકા. હવે એકાંતિકા ભક્તિ કઈ અને અનેકાંતિકા ભક્તિ કઈ? તો કે જેને ભગવાનને પાસેથી કંઈ મેળવવાની ઈચ્છા રહે છે એને ભગવાન, અને ભગવાન પાસેથી કંઈ મેળવવું છે તે બીજું થયું, અન્ય. એટલે બીજું થયું એટલે બે વાના થઈ ગયા, ભગવાન અને ભગવાન પાસેથી કંઈક લેવું છે તે, એટલે બે વાના થઈ ગયા, વસ્તુ બે થઈ ગઈ. એટલે એક એવ અંત એકાંત ન રહ્યું, એટલે બીજી વસ્તુ પણ માલિકોર આવી ગઈ, એટલે અનેકાંતિકા ભક્તિ થઈ ગઈ. આવે છે મગજમાં તમારા? ભગવાન પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા થઈ ભગવાન સિવાયની, એટલે તમારી ભક્તિ અનેકાંતિક થઈ ગઈ, પછી એકાંત ન રહી, ખલાસ થઈ ગયો. હવે અનેકાંતિકા ભક્તિ છે ને એ નાશ પામી જાય છે. સાથી નાશ પામી જાય છે, તો કે ભગવાન પાસેથી તમે જે મેળવવાની આશા રાખો છો એ વસ્તુ તમને મળી જાય, એટલે એમાં તમને જોડાઈ જવાય અને ભગવાનમાંથી તમારી વૃત્તિ ગૌણ થઈ જાય, ત્યાંથી વૃત્તિ ઉખડી જાય. એટલે એ આત્યંતિકી ભક્તિ ન કહેવાય, એટલે એ ભક્તિ નાશ થઈ જાય. જોકે આ તો શાસ્ત્રીય શબ્દમાં સમજાવું છું, એટલે બાકી હાદી શબ્દમાં તો હાવ સીધું છે. હું ઘણી વખત કહું છું પણ ખરો, કે ઘણા ભગત એવા હોય કે નોકરી ન મળતી હોય તો ભગવાનની પૂજા કરવા માંડે, ભક્તિ કરવા માંડે, ભજન કરવા માંડે. આ નોકરી મળી જાય એટલે પૂજા મૂકી દે. એક ભાઈ તો મેં મારી નજરે જોયેલા, એમ નાની ભાઈ હતું, આ સવારમાં ઉઠીને પૂજા કરવા માંડ્યા. બે ચાર દિવસ રોજ પૂજા કરે ને પછી એક બે દિવસ થયા એટલે બંધ થઈ ગયા. એટલે મેં પૂછ્યું કેમ બંધ થઈ ગયા, તો હવે તો નોકરી મળી ગઈ ને મને, કે વહેલા જવું પડે ને હવે તો બધું તૈયાર થવું જોઈએ ને, એટલે પછી કે ટાઈમ ન હોય ને, એટલે બંધ કરી દીધું પૂજા. પછી જ્યાં નોકરીએ રહ્યા હતા ને એ લોકોને કામ ન ફાવ્યું એટલે રજા આપી દીધી. રજા આપી દીધી એટલે બેજે દી પાછા પૂજા લઈને બેસી ગયા. હે ભગવાન દયાળુ, નોકરી છૂટી ગઈ, દયા કરો, કંઈક નોકરી મળી જાય, દયા કરો. એ બે પાંચ દિવસ જ્યાં પૂજા કરી ત્યાં વળી કંઈક નોકરી મળી ગઈ. એ નોકરી મળી ગઈ એટલે કે હવે તો મળી ગઈ એટલે પૂજા મૂકી દીધી. ઘણા ભક્તો ભગવાન મને સારી લાઈને સડાવે એવું અમને પૂછે આવી, સ્વામી કાંઈક તમે આશીર્વાદ કૃપા, કાંઈક ભગવાનને પ્રાર્થના. એટલે અમે એને બતાવીએ કે રોજ ભગવાનનું મંદિર વાર, 3 મહિના, 4 મહિના, 6 મહિના તને ભગવાન નોકરી આપશે, નિયમ લે તો હાર. પછી રોજ મંદિર વાળે, અને ભગવાન તો બહુ દયાળુ છે અને સેવા ભગવાનની કરે એટલે ભગવાન એને આપે, એની કોઈ ના નથી. મંદિર વાળે છે, પણ મંદિર શા માટે વાળે છે? નોકરી માટે. અને નોકરી કોણ આપે એમ છે? ભગવાન. એટલે ભગવાન થયા વાયા. ખ્યાલ આવે તમને? આપણે બધાય જોતિ છે માયા, અને વચ્ચે ઠાકોરજી વાયા. શું આપણે બધાને શું જોઈએ છે? માયા, અને વચ્ચે ઠાકોરજી વાયા. કારણ કે ન્યાથે ને જ જવાય માયા પાસે. આપણને તો ઠાકોરજી ની જરૂર નથી. ઠાકોરજીને ભજીએ શું કામ? માયા માટે. માયા મળી જાય તો ઠાકોરજીની કોઈ જરૂર નથી પછી. આને ભક્તિ ન કહેવાય. હવે તમે તપાસ કરજો. મારી તો નમ્ર વિનંતી છે, સુધારી નાખો. ભૂલ રહેતી હોય ને તો સુધારી નાખો. કોઈ દી ભૂલ ન કરશો. ભિખારી થઈ જાવ ને તોય, જો મારું કેવું તમને મનાતું હોય તો હું તો એમ કહું છું, ભિખારી થઈ જાવ ને તોય કોઈ દી ભગવાનને એમ ન કહેતા કે મારું આટલું કામ કરો એમ. કહેવાય જ નહીં કોઈ દિવસ ઈશ્વરને. કોઈ દિવસ ભગવાનનો ભક્ત કામ ન સીંધે. અને જે ભગવાનને કામ સીંધે છે એ ભગવાનનો ભગત નથી, તો ભગવાનનો માલિક છે. કોઈ દી ભગવાનનો ભગત ભગવાનને કામ સીંધે? બને? કોઈ દી શક્ય છે? બને જ નહીં કોઈ દિવસ. અને સ્વામિનારાયણ ભગવાનને આ વાત વચનામૃતમાં લખી છે, પણ આપણે નજરમાં ના આવે ને. મહારાજ કે મરણતાણું થયું હોય એને સૂળીએ ચડાવ્યો હોય, સૂળીએ ચડાવ્યો હોય, અમે ત્યાં ઊભા હોય, અમને ઈષ્ટદેવ માનતો હોય, ભગવાન માનતો હોય, મુખેથી તો અમને એમ ન કહે કે હે ભગવાન મને બચાવો, પણ એના મનમાં પણ સંકલ્પ ન થાય કે ભગવાન મને બચાવે તો હારું, તો એ ખરેખરો ભગવાનનો ભગત છે. એને ભગત કહેવાય. હવે મેદાનો આવો, લ્યો આપણે ભગત છીએ કે નહીં મને કહો. આપણી પ્રાર્થના સામે નજર કરો. આપણી હાંજ હોવાની વડતાલ જાય ત્યારે, ગઢડે જાય ત્યારે આપણે હું ભગવાનને ન્યા ઉભા રહીને કહી છીએ, જોવો તો કાળજે એમ. માલકો નજર કરો તો બધા. ભક્તિ સમજવા જ બેઠા છીએ તો હું જેવું છે એવું તો કહી જ દેવાનો. પછી તમે તમારે જે કરતા હોય કરજો, પણ આમાં જે ભગવાને માતાને સમજાવ્યું છે એ મારે અત્યારે કહેવું જ પડે કે અસલ વાસ્તવિકતા તો આ છે. અને તમને વચનામૃત સાથે કહેતા હો તો પ્રૂફ કરાવતો જઈશ કે એ ભગવાનનો અસલ ભક્ત છે. અને ભગવાનના સુખને એ જ પામે ત્યાં સુધી મહારાજે લખ્યું, એવો હોય એ જ ભગવાનના સુખને પામે, બીજો ન પામે. એકાંતિકી અને આત્યંતિકી ભક્તિ, હે, એ ભક્તિ કહેવાય. બાકીની ભક્તિ ભક્તિ જ નથી. ફલ એના આપી અન્વયાદ અનેકાંતિકા, અન્ય ફળમાં આશા આપણી છે માટે ભક્તિ અનેકાંતિકા થઈ જાય છે. ફલ લાભાનંતરમ અન્વયાદ અંતવતી જ, ફળ મળી જાય. આપણે જે ફળ પ્રાપ્તિ માટે ઈશ્વર ભજતા હોઈએ તે ફળ આપણને મળી જાય એટલે ઈશ્વર પ્રત્યે જે આપણી લાગણી હતી, ભક્તિ હતી, પછી છૂટી જાય છે. અને એને કહેવામાં આવે સ્વાર્થી ભક્તિ. કંઈક મેળવવાના સ્વાર્થે આપણે મંદિરે દોડતા હતા, હા, પરમાર્થ હતા તો નહોતી. માણસ એટલી બધી ઊંધી મહેનત કરે છે, હા, બિલકુલ ઊંધી કરે છે. શક્ય બને તો હવળી કરવા કોશિશ કરજો. માણસો ભગવાનના થાતા નથી અને ભગવાનને પોતાના કરવા માટે મથે છે. અને એના માટે સંસારી દાખલો દઉં તમને કે કોઈ સ્ત્રી પરણીને સાસરે જાય
અને એના પતિની થાય નહીં અને પતિને પોતાનો કરવા મથે એ કેટલું અઘટિત કહેવાય મને કહો. પોતાનું શરીર, પોતાનું સર્વસ્વ, પોતાની મૂડી, જે કાંઈ એને આપ્યું હોય કરિયાવરમાં એ બધું જઈને પોતા શીખે, સર્વસ્વ પતિના પગમાં મૂકી દે ને ઢગલો થઈ જાય કે હે સ્વામીન, આ સર્વસ્વ સહિત હું તમને અર્પણ, તો એનો પતિ એનો થઈ જ જાય ને. પણ આ તો શું છે કે બધું જુદું જુદું રાખે અને ધણી નહીં ખબર ન પડવા દે શું. અને કાંઈક માળા કરતી હોય તો એવડો મને જ ભાળે એમ, એવી માળા કરતી હોય પછી એના પતિની થાય નહીં અને પતિને પોતાનો કરવા મથ્યા કરે, પોતે પતિને વશ ન થાય અને પતિને પોતાને વશ કરવાની કોશિશ કર્યા કરે. સમજો, આપણે ભગત એના જેવા જ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કીધું કે ગમતું કરે નહીં ગોવિંદનું અને નિજ ગમતું કરાવે ગોવિંદને. ભગવાનનું ગમતું ભગત કરે નહીં, ભગત આશા એમ રાખે ભગવાન મારું ગમતું કેમ નથી કરતા. તમને કેટલી વાર કહેવું, ચાર વાર તો થાળ કર્યો મેં, તોય તમે કઈ સાંભળતા છો નહીં. બહુ ભગત છે એવા તો પાર વગરના છે. એક ગામમાં હું ગયો તો ભગવાન કે કામ છે ના કરે, લાકડી લઉં કે અમે પધરાવ્યા છે. બોલો, આવું ચોખ્ખું કીધેલું મેં. મને કે કામ ના કરે લાકડી લઉં, હેંડાડી મૂકી અહીંથી કે અમારા કામ ના કરે તો. અમારા કામ કરવા હારું જ પધરાવ્યા છે. ત્યારે આપણને એમ થાય કે આ અજ્ઞાની છે બિચારા, અને કાંઈ ખબર નથી, ખબર જ નથી. અર્જુનને એકવાર એમ થયું કે અમે બહુ મહાન ભક્ત છીએ એમ, હા અમે મહાન ભક્ત છીએ એમ, અમારી માતા કુંતા, અમે દ્રૌપદી ને અમે બધા બહુ ભક્ત છીએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આને મનમાં કોંટો આવ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાન કે અમારી સાથે ચાલો. પછી ભગવાન એને સાથે લઈને ગયા. બહુ આશ્ચર્યકારી કથા છે. એક પ્રદેશ આવ્યો ને ત્યાં એક ગામ આવ્યો, એટલે ભગવાન અર્જુનને કહે છે કે આ ગામમાં એક આંટો મારતા હો ને, એટલે ગામમાં ગયા. એક ડોશીમાં બેઠા બેઠા પૂજા કરે, પૂજા કરે પણ બાજુમાં હથિયાર રાખેલા, તરવાર ને ભાલા. અર્જુનને બહુ વિચિત્ર લાગ્યું, એટલે અર્જુન ત્યાં ગયો અને પૂછ્યું કે માજી શું કરો છો, તો કે પૂજન કરું. તો કે આ હથિયાર તમે કેમ બાજુમાં રાખ્યા છો, તો કે તારે શું કામ છે, તો પણ કહો તો ખરા. તો કે હથિયાર એટલા માટે રાખ્યા છે કે ઓલો અર્જુન આવે ને, અર્જુન એને મારવાનો જ કે, એટલે દ્રૌપદી ને એને એમ. તો કે હા, શું કરવા. તો કે એને મારા ભગવાનને બહુ દુઃખ દીધું છે. તમારા ભગવાનને શું દુઃખ દીધું, કે જ્યાં હોય ને મારા ઠાકોરજીને કામ જ છીન છીન કરે શિવડાય, ભગત છે ના કે. ભગત હોય તો ભગવાનનું કામ કરે, એ ભગવાનને કામ કરાવે, એ મળે એટલી વાર છે કે. એ કે ત્યાં દુર્વાસા સાપ દેવા આવ્યા, ત્યાં ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, ત્યાં ભગવાનને જમતા દોડવું પડ્યું, આબરૂ લૂંટાવા માંડી તો ત્યાં ભગવાનને પ્રાર્થના કરી, દોડો મારી રક્ષા કરો, મારી લાજ જાય છે, ત્યાં ભગવાનને દોડવું પડ્યું. હુવાય ન દીધા કે માન હુતા હતા, ત્યાં રાડ્યું નાખી. ભગવાનને દોડાય દોડાવે જ કરે છે. અને બોલો અર્જુન મળે એટલી વાર છે, અને કાંઈ શરમ નથી થતી, ભગવાન આગળ તો રથ હકાવે જાણે હું મોટો થઈ ગયો એમ. ડોશી બોલ્યા તા અર્જુન ને એમ થયું કે આ તો માર્યા ભાઈ, સાનો માનો આવતો રહ્યો. પછી કે હાલો ભગવાનને કે હાલો, કેમ થયું, તો કે કાંઈ કહેવા જેવું નથી. શું વાત છે, ભક્તિ તત્વ તો એટલું બધું મહાન છે. એક વાર ભક્તિ સમજાઈ જાય બેડો પાર થઈ, નથી સમજી શકતા આપણે. ભગવાન સાથે જોડાણા છીએ કેવા પ્રકારે, કયા પ્રકારે, કેમ સમજીને જોડાણા છીએ, આપણો નિશ્ચય કેવો છે, આપણે ભગવાનને માનીએ છીએ કેવા, ભગવાનને આપણે સંબંધ શું છે, ભગવાન શું છે ને આપણે શું છીએ, કેમ આપણે ભગવાન ભજાય, કેમ ભગવાનના થવાય, ક્યાં કાંઈ ખબર છે. કોઈક ગાંડી બાઈને પરણાવીને હારે મોકલી ને હરખી હાલે જ નહીં એવું છે. આપણે એવા ભગત ભટકાણા છીએ ઠાકોરજીને, સમજ્યા હણ્યા વગરના, હાવ એવા ને એવા. અમારે કેવું થાય છે, અહીંયા મંદિરમાં અમુક ભક્તો આવે તે ફૂલ લેતા આવે ઠાકોરજી હાર, એટલે એને તો કઈ સિંહાસનની અંદર જવાય નહીં ફૂલ ચડાવવા, એટલે ત્યાં પેલું સિંહાસન આગળ પાટિયું મૂક્યું છે જાળીએ, એને માથે ફૂલ મૂકે. એક ભગત હજી ત્યાં ફૂલ મૂકીને ગયો હોય ત્યાં બીજો ભગત આવીને ફૂલ ઊંઘે, આમ આમ બે ચાર વાર ઊંઘીને પછી જ્ઞાનને મૂકી દે, એને એમ કે આ ઊંઘો હારું મૂક્યા છે. હવે અમારે મોડું થઈ જાય તો એ ઓલો પ્રસાદી ના કરી જાય બધા, ત્યારે આપણને એમ થાય કે ભલા માણસ એ ઓલો હમણાં મૂકીને ગયો છે, સાધુ હમણાં આવશે, એ ફૂલ બધા ભેગા થયેલા ઠાકોરજીને ચડાવશે, તું બગાડીમાં અડીમાં નથી ખબર હોતી. એટલે માટે કથામાં બેસી સંતનો સમાગમ કરી, અને તમને ટાઈમ ન હોય તો કેસેટો સાંભળો, પણ અણહમજણ ટાળી અને અસલ ભક્ત થાવ, એમ જરૂર છે અસલ ભક્ત થવાનું. યે તુ અકામાસ તેષામ પરમેશ્વરે પ્રીતિસ્તુ ફલ સાધન ભેદા ભાવાદ એકાંતિકી. હવે જોજો, જે નિષ્કામ ભક્તો છે, અકામા એટલે નિષ્કામ, જે નિષ્કામ ભક્તો છે એની ભગવાન વિશે જે પ્રીતિ છે તે પ્રીતિ કેવી છે? તો કે ફળ અને સાધન એ બે ના ભેદભાવથી રહિત, માટે એકાંતિકી છે. એક અંત ભગવાન, ભગવાન મારું ફળ, ભગવાન મારું સાધન, ભગવાન મારા પ્રાપ્ય અને ભગવાન મારા પ્રાપક. અદ્ભુત વાત છે કે સાધન તો કે ભગવાન, ફળ તો કે ભગવાન. તમે ભગવાન ભજો છો શા માટે? તો કે ભગવાન મેળવવા માટે. તમારે શું મેળવવું છે? ભગવાન. તમે કોને ભજો છો? ભગવાનને. તમને શું જોઈએ છે? ભગવાન. તમને ભગવાન કોણ આપશે? તો કે ભગવાન. પતી ગયું? અમારું ફળ તો કે ભગવાન, અમારું સાધન તો કે ભગવાન. અને આપણે કેવું છે ખબર છે? તમારું ફળ તો કે માયા, સાધન તો કે ભગવાન. તમારે શું જોઈએ? માયા. એમાં સાધન તો કે સાધન ઠાકોરજી. સમજાય તમને? કે તમારે પ્રાપ્ય તો કે માયા, પ્રાપક તો કે ઠાકોરજી. હા, તો કે ઠાકોરજીને ભજીએ છીએ ને, ઠાકોરજીને ભજીએ છીએ શું કરવા? હે, ફળ લેવા માટે. એને ભક્તિ ન કહેવાય. ભગવાન માતાને એ સમજાવે છે કે માં આને ભક્તિ ન કહેવાય. એમ લોકો કરતા હોય આવી તો ભલે કરે, સમજતા હોય તો પણ ભલે, અને કદાચ એને એવું જ શિક્ષણ આપવામાં આવ્યું હોય તો અભી ભલે, પણ ભક્તિ એને ન કહેવાય. ભક્તિમાં ફળ અને સાધન, પ્રાપ્ય અને પ્રાપક કોઈ દિવસ જુદા હોય જ નહીં, અને એટલે જ એકાંતિકી કહેવાય છે. એક જ હોય, બે હોય જ નહીં. અને આ વાતને જો તમે હૃદયથી વિચારો ને તો તમને રડવું આવી જાય, રડવું. આપણે ભગવાનને સમજતા જ નથી, અને એમ તમે કહે ને તો આપણે તો કપાળના કોટ જેવા ભગત છીએ. ભગવાનને નડી એવા છીએ, ખરેખર નડી એવા. આ તો ભગવાન બહુ મોટા છે ને બહુ દયાળુ છે ને, એટલે આપણી બધી ગાંડાએ સહન કરે. માવતર હોય તો છોકરું ગમે એવું ગાંડું હોય બધું બગાડે, તોફાન કરે, આ કરે, તો માવતર જેમ દયા દ્રષ્ટિ રાખે અને બધું ચલવી લે, એમ આપણું બધું ઠાકોરજી ચલવી લે છે. બાકી એની કાયદાની દ્રષ્ટિએ જોવા જાય ને તો આપણો કોઈનો પતો જ લાગે એવું નથી, ક્યાંય મેળ જ ખાયું. એ માતાને જેવું સમજાવે છે એવું જ આપણી આગળથી કામ લેવા માંગે ને, આપણે બધા એ કઈ હાલીએમ જ નથી. ઠાકોરજી લઈ લે જેવું કરી એવું હશે. હવે ભગત છો ને તને મારામાં ભાવ છે, ચાલશે હાલ ને ભાઈ, નગર ન ચાલે, બિલકુલ ન ચાલે. તમને એક બહુ દ્રષ્ટાંત, આધુનિક દ્રષ્ટાંત દઉં. આપણે ઘરે બે માળનું મકાન હોય તો ઉપલા માળમાં જવા માટે આપણે દાદર રાખીએ છીએ, દાદર હોય. એ દાદરો આપણે શા માટે રાખીએ છીએ? ઉપલા માળે જવા માટે. દાદરાનો વર્ક કોઈ હેતુ હતો નથી. આપણે ઉપર જવું હોય તો દાદરેથી જવાય, બીજેથી તો જવાય નહીં. આપણે જવું છે ક્યાં? તો કે ઉપલે માળે. જવાય ક્યાંથી? તો કે દાદરેથી. આવી જ વાત છે. શું આપણે જોઈએ છે? શું આરોગ્ય, સારો ધંધો, સારી નોકરી, સારા સુખ આ લોકના, માન મોટર, સારા ટકા, સારી વિદ્યા, આ બધું જોઈ છે એમ. આ બધા રૂપ ઉપલ્યો માળ જોઈ છે. તો એ ક્યાંથી જવાય? તો કે ઠાકોરજીની ભક્તિ કરીને, ઠાકોરજીને દાદરો કરીને તો ઉપલે માળ જવાય. ઠાકોરજી તો કે આપણો દાદરો. પછી આ બધું મળી જાય પછી તો પછી દાદરા ને શું કરવું? હે, પછી દાદરા ને શું કરવું? દાદરો તો માધ્યમ છે. ઉપલ્યા માળે જવું તો એટલે દાદરો અમે ઉપયોગમાં લેતા હતા. વિચાર કરજો, એક વાત લખી રાખજો કે આજ દિવસ સુધી જો મોક્ષ ન થયો હોય તો એનું કારણ જ આ છે કે આપણે ભક્તિ સમજ્યા જ નથી. બસ આપણે ભગવાનને સમજ્યા જ નથી. આપણે ભગવાનનો દુરુપયોગ બહુ કર્યો છે. ઘણા નથી કહેતા તમે તમારી સત્તાનો દુરુપયોગ કરો છો, એમ આપણે ભગવાનનો, ભગવાનની ભક્તિનો, હા, માળા, ધ્યાન, ભજન, કીર્તનનો દુરુપયોગ જ કર્યો છે. એમ આપણે ફેરવેલી માળા, આપણે કરેલું ભજન, આપણે કરેલું દાન પુણ્ય વ્રત તીર્થ તપ વગેરેથી આપણે ભગવાન પાસેથી, ભગવાનને નહીં માગતા, ભગવાનને દાદરાની જગ્યાએ રાખીને ઉપલ્યા માળે જ ઈચ્છા રાખીએ છીએ કે અમને માયા મળો. બસ આ મોટી તકલીફ થઈ છે. અને સકામ છીએ ને એટલે તો ભગવાનમાં પ્રેમ વધતો નથી. ઘણા કહે છે કે અમે ઘણા વર્ષથી સત્સંગ કરીએ છીએ પણ અમને ભગવાનમાં પ્રેમ અભિવૃદ્ધિને કેમ નથી પામતો. પણ ભગવાનમાં પ્રેમ વધે ક્યાંથી તમને? તમારી મનોવૃત્તિ સ્થિર નથી, પ્રેમ નહીં વધે તમને ભગવાન. અને તમે ખ્યાલ રાખજો, ભગતમાં ત્રણ પ્રકાર છે. ઘણા ભગત હાવ સકામ છે, ઘણા 50% સકામ ને 50% નિષ્કામ, અને ઘણા પૂરેપૂરા નિષ્કામ. ઘણા એમ કે છે કે આ લોકના સુખ એ બધા તમારે આપવાના, અંતે અક્ષરધામ આપવાનું, ના કેમ આપો? ઘણા તો એમ જ કે છે અમારે બીજું કઈ જોતું જ નથી, અમને તો આ લોકનું આપો. અને ઘણા એમ કે છે કે અમને આ લોકનું દેશો જ નહીં, દેશો મહાપ્રભુ સંસારી સુખ, દેશો મહાપ્રભુ વા સુખ દેતા જ નહીં. તમે જો ભગવાન હો તો મહેરબાની કરીને આ લોકના કોઈ પણ સુખ અમને દેશો નહીં. પ્રહલાદજીને કીધું માગો, તો પ્રહલાદજી કે કોઈને કહેતા નહીં, નરસિંહ ભગવાનને. હા, તો કે માગવાનું શું કરવા કહો છો? હે, વિષય આપે એ ભગવાન નહીં અને વિષય માગે એ ભક્ત નહીં. 7 વર્ષની ઉંમરમાં આ શબ્દ બોલ્યા હતા. ભગવાન પાસે તો ભગવાન જ મગાય, એમ બીજું મગાય જ નહીં. ભગવાન સિવાયની ભગવાન પાસે બીજી જે આશા રાખે છે એ બધાય ભક્ત અનેકાંતિક છે. એને એકાંતિક કોઈ ન કહેવાય. બોલો હવે સમજાણું? એને અનન્ય ભક્ત ન કહેવાય, કારણ કે એમાં અન્ય બીજું ભળી ગયું. એટલે આ અનન્ય શબ્દ ઉપર આટલી વ્યાખ્યા લખી છે અહીંયા. અનન્ય ભાવે ન પતિવ્રતા નારી જેમ પતિને સેવે એમ સેવો. હવે તમે એમ કહેશો કે તો પછી ભગવાન ભક્તોને જે માગે તે આપે છે જ, તો પછી એવું શા માટે કરે છે? જોકે અહીંયા એટલું ખંડન કર્યું કે ભગવાનની આગળ કદી માગવું નહીં ને કોઈ દી ભગવાનને પાસે કંઈ માગવું નહીં ને કહેવું નહીં. તેમ છતાંય આપણે માગીએ તો ભગવાન ન આપે એવું નથી. અને એમાંય સંતો દાખલો આપે છે કે ભગવાન પાસે આપણે માગીએ તો પ્રભુ આપે છે. પણ કેવી રીતે આપે છે? કંઈક કામ રાજાનું કરે ને રાજા રાજી થાય અને કહે કે માગી, તો એમ કહે કે મને ચણોઠીનો હાર આપો. રાજા એમ કહે કે હું તને સોનાનો આપું, તો કે ના, એ મારે ને જ જોતો, તો મને તો ચણોઠીનો આપો. એટલે રાજા એને ચણોઠીનો હાર આપે, કારણ કે રાજાને તો એને રાજી કરવી છે. પછી એ ચણોઠીના હારથી રાજી થતી હોય તો પછી સોનાના હારનો ખર્ચો શા માટે કરવો? આપી દે રાજી, તો કે હું ખુશ. એવો જ પ્રસંગ આપણા ઇતિહાસમાં નોંધાણો છે કે શ્રીજી મહારાજે જ્યારે પંચાળામાં સમયો કર્યો અને ભગવાને પછી ઝીણાભાઈને કીધું કે ગામના બધા પટેલિયાઓએ ખૂબ સેવા કરી છે માટે આપણે એને બોલાવો અને આપણે એને જમાડવા છે, અને ખૂબ બધાએ સેવા કરી છે માટે એને સારામાં સારું જમાડવું છે. ત્યારે ઝીણાભાઈ કે બહુ સારું, આપણે સારામાં સારું જમાડવું હોય તો મહારાજ એને મોતૈયા જલેબી જમાડો. ઝીણાભાઈ ને મહારાજ કે તમે મોતૈયાને જલેબીને જમાડવાનું કહો છો, પણ એ સારામાં સારું કોને કહેશે, એને સારું શું લાગે છે એ આપણે જાણવું જોઈએ. તો કે હારા મારું તમે કહો છો સારામાં સારું આ જ કહેવાય. મહારાજ કે આપણી દ્રષ્ટિએ જલેબીને મોતૈયા હારા છે, એની દ્રષ્ટિએ શું સારું છે એ જોવું જોઈએ. બોલાવો એને પૂછીએ. પછી બોલાવ્યા. પછી મહારાજ કે પટેલિયાઓ તમે ખૂબ સેવા કરી છે તો અમારે તમને જમાડવા છે, તો તમે શું જમશો? અમારે હારા મારી રસોઈ દેવી છે. ઝીણાભાઈ એમ કહે છે મોતૈયા જલેબીની રસોઈ આપી. ત્યારે એ શું બોલ્યા, તો સ્વામિનારાયણ તમારે અમને જમાડવા આવે ને તો મોતળી બોતળી જવા દો. કે ના કે એમાં એ નહીં કે અમને તો સેલણ જમાડો. કે હવે ત્યાં સેલણ કોને કે કંઈક ચોખા ગોળ ને ઘી, આ એ સેલણ ચોખા ગોળ ને ઘી, એ કે અમને જમાડો. હવે મોતૈયા અને જલેબી કરતા એને એમાં વધારે માલ માન્યો ચોખા ગોળ ને ઘીમાં. તો ભગવાને પછી એવું જમાડ્યું, એને રાજી કરે. એને તો રાજી કરવા હતા ભગવાનને. એમ આપણે ભગવાનની સેવા કરીએ, ભક્તિ કરીએ, માળા કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, અને પછી ભગવાન તો પોતે ખુદ આપણને મળવા આવે. અને ભગવાનને એવી ઈચ્છા હોય કે હવે આ ભગતને હું ખુદ અપાઈ જાઉં, એમ ભગત મને માગી લે તો હું ભગત પાસે રહું એમ. અને ભગવાન એવી આશાએ આવ્યા હોય કે મને માગે તો હું એનો થઈ જાઉં, અને થઈ પણ જાય. અને ભગવાન આવીને એમ કે માગો, ત્યારે આપણે આ પટેલિયાના જેવું માગીએ કે તમારામાં અમને રસ નથી, અમને આ આપો. સમજાય છે? ભૂલ આપણી, ભૂલ સમજાય છે આપણને? આપણી આગળ 100 રૂપિયા હોય, એ 100 રૂપિયાનું આપણે જે ખરીદવું હોય તે ખરીદી શકીએ. એમ આપણે ભક્તિ કરી હોય, તપ કર્યું હોય, વ્રત કર્યું હોય, આરાધના કરી હોય, દાન કર્યું હોય, એનું આપણી પાસે પુણ્ય હોય. તે પુણ્યથી આપણે જો ઈશ્વરને માગીએ તો ઈશ્વર મળે આપણને. અને એ પુણ્ય આપણે માયા માગીને ખર્ચી નાખીએ તો માયામાં બી ખર્ચી શકાય છે. 5-10 માળા ફેરવીને ઘણા નથી કહેતા કે આ મટાડજો, આ કરજો, આ કરજો, એટલે એને એ થઈ જાય. તમે ભક્તિ કર્યા જ કરો ભગવાનની, અને ભગવાન આગળ કાંઈ માગો જ નહીં તો ભગવાન તમને વશ થઈ જાય. આ મુશ્કેલી છે. એટલે રાજા એને ચણોઠીનો હાર આપે. નહીં તો રાજા સમજતા હોય કે આ સોનાનો લે તો શું વાંધો, પણ એને સોનાનું કોઈ મહત્વ ન હોય. અને આ કથા ભાગવતજીમાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે જેલમાં જન્મ થયો ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધું, વસુદેવ અને દેવકીને. અને પૂર્વજન્મની સ્મૃતિ કરાવી કે તમે આગલા જન્મમાં પ્રજાપતિ હતા અને તમે મારું ખૂબ તપ કર્યું હતું અને હું તમારા ઉપર પ્રસન્ન થયો અને તમને મેં વર માગવાનું કહ્યું ત્યારે તમે મારી પાસેથી મોક્ષ નહીં માગતા એવું માગ્યું કે તમારા જેવો અમને દીકરો થાવ. સંસારના સુખમાં આસક્તિવાળા તમે હતા, ભગવાન કહે છે તમે મને નહીં માગતા, સંસાર ચક્રમાં વધારે પડતા રહેવાનું હશે અને એ કારણે તમે મારા જેવો દીકરો માગ્યો, એટલે હું તમારે ત્યાં પુત્ર થઈને આવું છું, એમ બોલ્યા છે ભગવાન. એટલે ન્યા વસુદેવ દેવકીને ભગવાને એમ કીધું કે તમે તેદી માગવામાં ભૂલ કરી દે, તેદી તમે મારી પાસેથી મોક્ષ માગી લીધો હોત, અર્થાત મને માગી લીધો હોત, તો તમે એ વખતથી જ મારા પરમધામમાં આવી ગયા હોત. આ જેલમાં રહેવું ને આ બધું જન્મ મરણ ને કશું હોત જ નહીં. આ તમારા જન્મ બધા આવ્યા, આ દુઃખ બધું આવ્યું, બનત જ નહીં. એમ આપણે જે દિવસે ભગવાનને માગી લેશું અને ભગવાનને પામી જઈશું એટલે બધી કઠણાઈ મટી જશે. પણ આપણે ભજન કરી કરી, ભક્તિ કરી કરી, પુણ્ય કમાઈ કમાઈ અને એ પુણ્યને વાપરીએ છીએ માયામાં. નાશવંત વસ્તુ જ ભગવાન આગળ માગીએ છીએ અને નાશવંત વસ્તુ મળે છે અને આપણું ધન વયું જાય છે. ઘણા નથી કહેતા કે આપણી આગળ પૈસા હોય તો એમ કે આવું ન લેવાય, એમ આ તો વર બે વરમ તૂટીને ખલાસ થઈ જાય. તો એવું આપણે લઈએ તો એમ કે જિંદગીમાં ક્યારેય એમ કે બગડે નહીં, એમ એવું લ્યો એમ. હે, એવા તો એક ભગવાન છે એ ક્યારેય જીવમાં જાય નહીં, જીવ એને જ નોખો થાય નહીં. અને ભગવાન માગ્યા હોય તો કોઈ દિવસ ફેરવણી પછી થાય નહીં. માટે ભક્તિ ભજન કરી કરી નહીં, દળી દળી ઢાંકણી ઉઘરાવે જેવું કરીએ છીએ. આ વાત નિષ્કળાન સ્વામીએ પણ લખી છે. ઘણા તપ કરે, જપ કરે, જોગ કરે, પણ માગે અંતે માયા ને માયા. એનું કારણ કે બિચારા સકામ ભગત છે એટલે ભવાટીમાંથી ફરતા બંધ થતા નથી. જો સમજાય તો કોઈ દિવસ સકામ ભક્તિ કરવી જ નહીં, એમ ભૂલે ન કરવી, એમ જરૂર જ નથી સકામ ભક્તિની. વિચાર કરો, લ્યો હવે તમારી મેળાય. ભેદે ને નવવિધા ભેદાભાવાદ એકાંતિકી સદૈવાનુવૃત્તે હે ફલાંતરેણા પ્રતિરોધાત આત્યંતિકી ચ. હવે મારે તો પ્રાપક પણ તમે અને પ્રાપ્ય પણ તમે, હે ભગવાન, તમારા સિવાય અન્ય વસ્તુ મારે ન જોઈએ. આવી જે ભગવાનને પ્રત્યે પ્રીતિ, તે પ્રીતિને કહેવાય એકાંતિકી, અને એ પ્રીતિ ક્યારેય નાશ નથી પામતી, માટે આત્યંતિકી, એ પ્રીતિ જ ક્યારેય નાશ ન પામે. તત્સેવ મુખ્ય ભક્તિ, અને ભગવાન કહે છે કે માં તે જ મુખ્ય ભક્તિ છે. આ મુખ્ય ભક્તિનું સ્વરૂપ ભક્તિ આને કહેવાય. હવે આ રીતે ઘડ પાડો, ભક્તિ કોને કહેવાય? ફલાર્થી નામ ઈશ્વરે યા પ્રીતિ સાતુ ન મુખ્ય ભક્તિ. હવે કહે છે ભગવાન પાસેથી કાંઈક ભગવાન સિવાય બીજું જે ઈચ્છે છે એને ભક્ત ન કહેવાય. ઉડાડી નાખશે, હાવ ફલાર્થી નામ ઈશ્વરે યા પ્રીતિ, કાંઈક બીજા પદાર્થને મેળવવા માટે ભગવાનમાં જે પ્રેમ થયો છે તે પ્રેમને ભક્તિ ન કહેવાય. કા તો કે ઉપચારાતું પ્રવર્તતે ભક્તિ શબ્દ, એ તો ઔપચારિક ભક્તિ શબ્દ એમાં પ્રવર્તે છે, બાકી ભક્તિ એને કહેવાય નહીં. બાકી એને ઉપચારથી ભક્ત કહો, ભગવાનને માને છે ને ભગવાનમાં માળા ફેરવે છે એટલે એને ભક્ત કહે છે લોકો એમ, બાકી એને ભક્ત ન કહેવાય. ભક્ત તો એ કોનો કહેવાય? જે વસ્તુ માટે ભગવાનની માળા ફેરવે છે એ વસ્તુનો એ ભગત છે, ભગવાનનો ભગત નથી. એ તો ભગવાન પાસેથી મળે એમ છે એટલે ભગવાનની માળા ફેરવે છે. જો પાદરું મળે એમ હોત તો પાદરી એની જ માળા ફેરવે. ગોપાલ સ્વામીએ તો એક સ્થૂળ દ્રષ્ટાંત આપ્યું, ગોપાલ સ્વામીએ સમજાવવા માટે એમ કીધું કે જુઓ ને, સકામ હોય એને ભગત જ ન કહેવાય. સ્વામી કેમ? તો કઈ ભગવાનના મંદિરે આવે ને ભગવાનની આગળ ઉભો રહે, બહુ સરસ દ્રષ્ટાંત દીધું. ઠાકોરજી આગળ ઉભો રહે હાથ જોડી અને ભગવાનને આમ પગે લાગે ને, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, એમ બે ચાર પાંચ વાર ભગવાનનું નામ લે, ભગવાનનું ભજન કરે, અને પછી તરત જ પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો, વિઘન ટાળો, તકલીફ ટાળો, દયા કરો, પૈસા આપો. ત્યારે સ્વામી કહે, જુઓ તો કોનું ભજન કરે, જુઓ તો એ કોનું ભજન કરે છે, શું રટણ કરે, જુઓ તો. તો કે રટણ તો પૈસા પૈસા કરે. ત્યારે ગોપાલ સ્વામી કહે, તારે કોનો ભગત છે કહો, તમે કોનો ભગત છે? એનો જ છે, પૈસાનો જ છે, એનું જ રટણ થાય છે. શું સમજાયું છે આપણા સાધુએ? હવે કયો, હવે આમાં કઈ સમજણમાં બાકી રહ્યું છે? ચોખ્ખું થઈ ગયું બધું, ભક્તિ ચોખ્ખી થઈ ગઈ આજ, જેવી છે એવી, જેની જેવી હશે એવી એને હૃદયમાં સમજાઈ ગઈ છે કે આપણી ભક્તિ આવી છે. હે, આજ દિવસ સુધી આપણે આને ભક્તિ સમજતા ને, આપણી ભક્તિ આવી હતી ને, આપણે આવા ભગત હતા એમ. રાજથી આ સાંભળ્યા પછી સુધારો થાય તો ભગવાન રાજી થાય. પરમેશ્વરે પરાનુ રાગા લક્ષણા સા ભક્તિ સ્વકાર્ય સર્વણાદી ભેદે ન નવવિધા. ભગવાન કે છે કે હે માં, પરમેશ્વરને વિશે પરાનુ રાગ લક્ષણ, અતિશય પ્રેમરૂપી જે ભક્તિ છે, તે ભક્તિ એ પ્રેમમાંથી નવ કાર્ય રૂપે થાય છે. સ્વકાર્ય સ્વર્ણાદી ભેદે ન નવવિધા, પછી એમાંથી કાર્ય જન્મે છે એ પ્રેમમાંથી. સ્નેહે ન ભગવત સેવા ભક્તિ, એ સ્નેહમાંથી જે સેવા થાય એ ભક્તિ છે. બોલો, કેટલી અદભુત કથા છે. હવે આનામાં કોઈ માનો કે એવી વાત કહે કે અમારે તો કાંઈ સ્નેહમાંથી ક્રિયા થતી નથી, અને હકીકત છે ભગવાનમાં સ્નેહ ઉભરાઈ જાય ને આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, એ વાત જુદી છે. તો અમારે તો સ્નેહ કાંઈ સેવાનું કારણ હોતું નથી, તો અમારે તો સ્નેહ કાર્ય છે અને સેવા કારણ છે. સ્નેહ ઊભો કરવા મહેનત કરે. આવ્યું મગજમાં તમારે? એક ભગતને સ્નેહ છે એટલે ક્રિયા થાય છે, અને એક ભગતને સ્નેહ નથી પણ એને એમ છે કે આપણે આ કરીએ તો સ્નેહ થાય. ખોટું કાંઈ નથી, દ્રષ્ટાંત દઉં એટલે સમજાય જશે.
અહીંયા ફૂલ આવ્યા,
એ ફૂલ લાવ્યા કે પડ્યા છે, ચાલો એક હાર જ પુરવાનો છે ઠાકોરજી માટે. હા, તો ભગવાનમાં હેત છે ને, એને એમ થાય હાર ભગવાનને પહેરાવું, ભગવાનને પહેરાવું, ભગવાનમાં હેત છે ને એટલે એને હાર પોરવીને ભગવાનને પહેરાવવાનું મન થાય. અને ફૂલ છે એટલે બીજો જે ભગત હોય ભગવાનમાં પ્રેમ નથી, એને એવો વિચાર થાય કે આ ફૂલ આપણે પોરવીને હાર કરીને ભગવાનને પહેરાવીએ તો આપણે ભગવાનમાં હેત થાય. આવે છે મગજમાં? એકને હેત છે એટલે ક્રિયા થાય, ને એકને ક્રિયા કરે ત્યારે હેત થાય. આવું હોય છે, અને પહેલા એવું જ હોય, સમજાય? એકને ભગવાનમાં બહુ હેત ઉભરાઈ જાય એટલે માળા લઈને બેસી જાય, અને એકને માળા લઈને બેસે પછી હેત થાય. આવે છે મગજમાં? એકને ભગવાન ખરેખર સાંભળે એટલે માનસી કરવા બેસી જાય, અને એકને બળ કરીને બધું પડ્યું મૂકીને ગમતું ન હોય તો માનસી કરવા બેસે પછી ભગવાન સાંભળે. નિયમના પ્રેશરથી, વાતાવરણના પ્રેશરથી કાંઈક સત્સંગમાં ગયા એટલે સમજાણું છે એટલે આ કરવું પડે એમ કરીને હૃદયમાં નથી છતાંય પરાયણે કરે, અને પછી ભગવાનમાં પ્રેમ ઊભો કરે. એ સેવામાંથી પ્રેમ ઊભો થાય છે, અને પ્રેમમાંથી સેવા ઊભી થાય છે, એ પરાભક્તિ છે. હવે એ જોઈ લેવું કે આપણે સેવામાંથી પ્રેમ ઊભો થાય છે, પ્રેમમાં જ સેવા ઊભી થાય છે. તાત્વિકતાથી અંતરમાં નિહાળો તો ખબર પડી જાય, ખબર પડે, બધી પડે. એ પ્રેમમાંથી સેવા ઊભી થતી હોય અને કોઈ દી માનસીમાં ધ્યાનમાં કંટાળો ના આવે, ગમે એટલી માળા ફેરવી પડે, કથા સાંભળવી પડે, તો આમ રસ બોલ રહે. અને સેવામાંથી પ્રેમ ઉભો કરવાની સ્થિતિમાં જે હોય, કથા પ્રાથમિક સ્થિતિમાં જે ભક્તો હોય, એને ભજનમાં, માળામાં, કથામાં, માનસીમાં, ધ્યાનમાં કંટાળો ચડે, સંકલ્પ વિકલ્પ થાય, બેહવું ગમે નહીં, કારણ કે એને તો આ બધું કરીને ભગવાનમાં હેત કરવું છે. અને ઓલાને તો હેત થઈ ગયું છે એટલે ભક્તિ કર્યા વગર રહેવાતું નથી. બે પ્રકાર છે કહો, અને પ્રેમમાંથી ભક્તિ થાય એ પરાભક્તિ છે, એ ગોપીઓની ભક્તિ છે, એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને ક્રિયાઓ બધી કરીએ ને મચીએ ને ત્યારે ભગવાનમાં થોડુંક હેત થાય, એ સાધન ભક્તિ છે. ધીમે 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 આપણે એવી રીતે સાધન ભક્તિ કરતા કરતા પ્રેમ લક્ષણા ભક્તિ પર્યંત પહોંચશું, ધીમે ધીમે અળવે અળવે. જો અને આત્મા રામચ મુનિયો નિર્ગંથા તિરુક્રમે, ભાગવતજીનો આ શ્લોક છે, વ્યાસ ભગવાને લખ્યો છે. આત્મા રામચ મુનિયો નિર્ગંથા તિરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇથમ ભૂત ગુણોહરિ. એમ કે છે કે આત્મા રામચ મુનિયો, બહુ સમજવા જેવો શ્લોક છે. આત્મની આરામ યશાંતે ઇતિ આત્મા રામચ મુનિયો, પોતાના આત્મામાં જ જેને આરામ છે, એટલે કોઈ પણ વસ્તુ પામવાની ઈચ્છા નથી. શબ્દ પછી રૂપ રસ ગંધ મારું તારું હું કાંઈ નથી, બ્રહ્મરૂપ થઈ ચૂક્યા છે. હા, સ્વપ્રકાશમાં મહાસુખમય એક દિવ્ય વાતાવરણમાં લીન થયેલા છે, એ બ્રહ્મમાં લીન થયા છે આત્મા રામચ મુનિયો. નિર્ગ્રંથાઃ, નિર્ગતાઃ ગ્રંથયઃ તસ્માત્, જેમાંથી બધી ગ્રંથિઓ નીકળી ગઈ છે, ગ્રંથિ વિના થઈ ગયા છે, કોઈ ગ્રંથિ નથી. બોલો, મમત્વ ગ્રંથિ, અહમ ગ્રંથિ, મૈથુન ગ્રંથિ, કોઈ પણ પ્રકારની પંચ વિષયની ગ્રંથિ કોઈ ગાંઠ નથી રહી. પ્રાય છ પ્રકારની ગાંઠો કહેવાય, એકય ગાંઠ નહીં. અને આત્મામાં આરામ પામ્યા છે, કશી જ જરૂર નથી. આત્મારામ ચ મુનિયો નિર્ગ્રંથાપ્ય ઉરુક્રમે, અને અપી છતાં પણ ઉરુક્રમે, મહાન છે ચરિત્ર, ઉદાર ચરિત્ર જેમના છે એવા ભગવાનની કુર્વંતી અહૈતુકીમ ભક્તિ, એવા ભગવાનની ભક્તિ કરે છે. હે, એ ભગવાનને નવ પ્રકારે ભજે છે, એની કથા કરે છે, એના કીર્તન ગાય છે, એને દંડવટ કરે છે, એને પૂજા કરે છે, એને અર્ચન કરે છે, આ બધું એને કર્યા જ કરે છે. કારણ બહુ સમજવા જેવું છે. કુર્વંતી અહેતુ કિમ, હે, વગર કારણે ક્રિયા કરે છે એમ. ત્યારે કોઈ દિવસ સંભવે? કારણ વિના ક્રિયા કોઈ દી હોય ખરી? બીજ વિના ઝાડ કોઈ દી સંભવે? હોય જ નહીં. બી હોય તો જ ઝાડ હોય, કારણ હોય તો જ ક્રિયા થાય. અને આ તો કે અહેતુ કિમ, હેતુ એટલે કારણ. વગર કારણે ભગવાન ભજે, તો કે વગર કારણે કોઈ ન ભજે. તમને કાંઈક ભગવાન પાસેથી જોતું હશે તો કાંઈ જોતું નહીં, કાંઈ નહીં તો નહીં, તોય ભક્તિ કરો. અમે આત્મની આરામ, અમે આત્મારામ છીએ, અમે નિર્ગંથ છીએ, અમે મહાસુખી છીએ, અમે બ્રહ્મરૂપ થઈ ગયેલા છીએ, અમે બ્રહ્મા લીન થઈ ગયા છીએ, અને તોય ભગવાન ભજીએ છીએ. તમારે જોતું કાંઈ જોતું નથી તો તમે શું કામ ભગવાન ભજો છો, વગર કારણે કેમ ભજો છો? અને ત્યારે એમણે કીધું, ભજતા નથી તો ભજાઈ જવાઈશ. હે, ભજાઈ જવાય, ભજીએ છીએ અને ભજાઈ જવાય છે, એમાં ફેર કેટલો ગજબનો ફેર છે. કુર્વંત્ય હેતુ કિમ ભક્તિ, તો કે તમે ભગવાન ભજાઈ જવાય તો ભજાઈ જવાય. એનું કારણ તો કે ઇથમ ભૂત ગુણો હરિ, કે તો કે એ ભગવાન એવા છે, એવા પ્રકારના છે, એવા ગુણવાળા છે. એ ભગવાન જ એવા છે કે અમારે નથી ભજવા તોય ભજાઈ જવાય છે. ગોપીઓ કહેતી હતી કે અમે ઘણું એ નંદના લાલાથી છેટું રહેવા ઈચ્છીએ છીએ, અમે ત્યાંથી ઘણું આઘા જવા ઈચ્છીએ છીએ, પણ કોણ જાણે એ કેવો નટખટ છે કે અમારે એની પાસે ના જવું હોય તોય જવાય છે, એની સાથે અમારે ન બોલવું હોય તોય બોલી જવાય છે. એ ક્રિયા થઈ જ જાય અને આપણે કઈ એમ નથી, એમ જ છે. પણ ઓ સાઈડે, હા છે ખરું, નથી એવું તો નથી જ, આપણે ભક્તિ વાળા જ છીએ. હા, પણ વસ્તુ ફેર છે, વસ્તુ ફેર. ગોપીઓ ને નંદ નો લાલો ને આપણે કઈક બીજું હશે, પણ એમ છે તો ખરું. વિચાર કરો, ઇથમ ભૂત ગુણો હરિહિ, કે ભગવાન એવા છે કે અમારે એને ભજાઈ જવાય છે. ભજાઈ જવાય એ વસ્તુ જબરી છે. આપણે રસ્તે આલ્યા જતા હોય એ, અને કઈક હોનાનો દોરો પડ્યો હોય ને આપણે લેવા માટે પડીએ છીએ, એવો દેખાવ કરીએ અને લઈ લઈએ, એ વસ્તુ જુદી છે. અને હાલા જાય આપણે પડવું ન હોય પણ લપસીને પડી, એ વસ્તુ જુદી છે. કારણ કે પડવું નતું પણ પડી જવાનું, જાઈને પડ્યા નથી તો પડી જવાનું, શું કરીએ. એમ સંતો એમ કે છે કે અમે ચાઈને પ્રભુ ભજતા નથી, કાં ભજાય જ જવાય છે, એનું કરવું શું, રહેવાતું જ નથી. અમારે ધ્યાન કર્યા વગર, માળા કર્યા વગર, ભજન કર્યા વગર રહેવાતું જ નથી. અમે કરતા નથી પણ થઈ જાય છે. જ્યારે પ્રાથમિકમાં નવા નવા ભગત હોય એને કેટલું કરવું પડે જોર. નવી નવી પૂજા શરૂ કરીએ તો કરવી પડે બળ કરીને. રોજ પૂજા કરવા માંડો તો પછી રોજ થઈ જાય. માનસી નવી નવી શરૂ કરો તો ભૂલી જવાય, ન થાય, ગમે નહીં, પછી ટેવ પડી જાય. તો ટાઈમે ટાઈમ માનસી પૂજા બધું થઈ જ જાય. એ સમય આવે એટલે એમ થઈ જાય. ખબર ન રહે ને સતત સ્મરણ થયા કરે. આંખના મટકા શરૂ છે એની ખબર છે? આપણે કોઈ દી ચાઈન મટકા મારીએ છે? બોલો, રાખો હિસાબ. તમે કોઈ દી જોવો છો મટકા ચાલુ છે કે બંધ છે? ચાલુ જ હોય, સહજ સ્વભાવે ચાલ્યા જ કરે. એમ એક વાર ઈશ્વર સમજાય જાય તો જેમ મટકા બંધ ન થાય એમ સ્મરણ બંધ ન થાય, હાલ્યા જ કરે. તમને ખબર એ ન હોય, જેમ મટકા આપણને ચાલુ છે કે બંધ છે એ ખબર નથી, મટકા ચાલુ જ હોય, મોઢામાંથી લાળ નીકળ્યા જ કરે એની મેળે. તમારે કઈ પંપિંગ કરવું પડે તો કોઈ દી પટ્ટો ચડાવવો પડ્યો? લાળ આવ્યા જ કરે મોઢામાં, બસ એની મેળે. એમાં કઈ દાખલો કે સંભારી રાખવું પડે, ભૂલી ગયા, એક કલાક થઈ ગઈ લાળ આવી નહીં, ભારે કરી લે, શરૂ કરો શરૂ કરો, એવું છે? સહજ આવ્યા જ કરે. એમ એક વાર હરિ સમજાઈ જાય તો સહજ સ્મરણ થઈ જાય, ભક્તિ સહજ થઈ જાય, થયા જ કરે. આપણે હુજે કરતા હોય લાળ બંધ નહીં, એમ ભગવાન સમજાઈ ગયા હોય ને એ હુજે કરતો હોય અને હૃદયમાં ભગવાન બંધ ન હોય, શરૂ થાય ચિંતન ચાલુ થાય. અને એટલે જ ઘણી વખત એવું થાય છે કે ભગવાનના મોટા સંત કે મોટા ભગત હોય ને એને આપણે સમજી શકતા નથી, ભૂલ થઈ જાય આપણે. આપણે એમ થાય કે આમ બધું કરે, આમ કરે, આમ કરે, આમાં શું, આને શું ભક્તિ હશે, શું ભજન કરતા હશે, શું હશે, આમ આપણને શું ખબર પડે એમાં, કહો એની ક્યાં સ્થિતિ હોય, આપણે ક્યાં હોઈએ. કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇથમ ભૂત ગુણો હરિહિ, એ ભગવાન એવા છે કે અમારે બસ ભજન થઈ જાય છે. અદભુત કથા છે. હરિગીતાનો છેલ્લો અધ્યાય. ભગવાન માને કે છે કે માં પતિવ્રતા યથા નારી સેવે તો સ્વપતિમ તથા અનન્ય ભાવે ને હરિમ મુમુક્ષું સર્વદા ભજે. મોક્ષની ઈચ્છા વાળો આવી રીતે અનન્ય ભાવે પરમાત્માને ભજે. તમને મોક્ષની ઈચ્છા હોય તો ભગવાન પાસેથી ભગવાન સિવાયની કોઈ આશા ન રાખો એમ. એટલે આપણે ઘણી વખત ગાઈએ છીએ રામાનંદ સ્વામીની પદકૃતિ અદભુત છે. તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજો મને આપશો મારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજો મને આપશો મારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો. એ હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજો મને આપશો. તમારા જન નો સાંગ રે,
આપો તમારા જન નો સાંગ રે,
હે મારા જીવ માં એ જ ઉમંગ રે,
મારા જીવ માં એ જ ઉમંગ રે,
એ બીજું મને આપશો.
કમલની સેવરે
ભગવાનના પ્રેમાનંદ સ્વામી જેવા મહાન સંતોના શબ્દમાંથી આપણે ભગવાનની ભક્તિ શીખીએ, ખરેખર ધન્ય થઈ જઈશું. સમજીએ તો બેડો પાર છે. આ પદ મને બહુ પ્રિય છે એટલે હું ગમે ત્યારે ગાવ જ છું. અને એક આ બીજું પદ, દ્વાર પડ્યો ગુણ ગાવ, ગાઈએ મજા આવશે. અદભુત છે દરબારી રાગમાં ભગવાન શ્રી હરિને વિશે. એ સંતોને કેટલી અગાધ પ્રીતિ હતી, કેવું એ ભગવાનની પાસે માગતા હતા, કેવો એને ભગવાનમાં પ્રેમ હતો, કેટલા એ નિર્માની હતા, કેવી એને ભગવાન પ્રત્યે લાગણી, કેવી ભગવાનને પ્રત્યે સમર્પિતપણું, કેવું એનું આપણે જોઈ શકીએ એની રચનામાં. એના હૃદયના ઉમળકા એને હાથે લખાણા છે. આર્તનાદથી એ ભક્તોએ ગાયું, અદભુત. માટે ભગવાનના ભક્ત હર હંમેશાને માટે આવા પદો ગાય, સાંભળે, અને ગાતી વખતે સાંભળતી વખતે ભાવ વિભોર થઈ જાવ, ભગવાનમાં લાગી જાવ. એને જાણે આપણે જ ગાઈએ છીએ, પ્રેમાનંદ સ્વામીને જગ્યાએ આપણે થઈ જવું. એ ભગવાનમાં ભાવ બહુ મોટી વાત છે. અને વધતા 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 ભાવ વધી જાય, ભાવાતિશય થઈ જાય, ભાવ વિભોર બની જવાય તો ભગવાન રાજી થઈ જાય કે તું ઊંચી કક્ષાએ આવ્યો ખરો. એમ માટે ભગવાનના ભક્તોએ હર હંમેશા પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે જે જે સંતોની રચનાઓ છે ને, રચનાઓ ગાતા શીખવું. અને આજકાલ તો સંગીતનો જમાનો છે, ગાયું હશે ભગવાનને સંભાળીને તો એના ઊંડા ઊંડા ભાવો અંતરમાં ઉતરશે, બહુ સારી છાપ પડશે. આપણને એમ તો સ્મરણ ન રહે, પણ આવું કંઈક પદ ગવાણું હોય અને એમાં આપણે એકાગ્રત થઈ ગયા હોઈએ અને વાતાવરણમાં ભાવ વિભોર થઈ ગયા હોય, તો અહીંથી જઈએ ને ઘરે તો એ મહિના સુધી તો આપણે સાંભળ્યા કરો, હૃદયમાં વાગ્યા કરે, સૂર વાગ્યા કરે, પદ સાંભળાણ્યા કરે, એમ આપોઆપ આંખીના મટકાની જેમ આપણે હૃદયમાં જોઈએ ને તો મલકર હાલતું હોય, તમારી મૂર્તિ વિના રે ઉતરી જાય હૃદયમાં.
દ્વાર પડ્યો ગુણ ગાવ રે તેરે, દ્વાર પડ્યો દ્વાર પડ્યો ગુણ ગાવ રે તેરે, દ્વાર પડ્યો દ્વાર પડ્યો ગુણ ગાવ રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવ શામ નાથ તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવ, અધમ ઉધારણ શરણાગત પાલક, શરણાગત પાલક શરણાગત પાલક, નાથ રે તું તેરો નામ, નાથ રે તું તેરો નામ રે તેરે, દ્વાર પડ્યો
સમજીએ,
તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો,
આનું નામ ભક્તિ. જે દિવસે આ ભાવ આપણામાં ઉઠશે તે દિવસે ભક્ત થયા કહેવાય.
આ તુમ બિના તુમ મોહે ઓર ન દઈ, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, હું હિમજ મેં પાઉં
કશું જ જોઈતું નથી. આમ તમારી પડખે બેસીને નહીં, આસન નહીં, અંદર નહીં, તો દરવાજે પડ્યો કાય. કોઈ સન્માનની આશા નથી, પડ્યો રહી. શું અદભુત લખ્યું છે, જ્યાં તમારા ભક્તો ચંપલ ઉતારતા હશે, ભક્તોની ચરણ રજમાં બેસી વાર પડ્યો ગુણ ગાવ. ગાવા દીજીએ મહારાજ. શું જોઈએ તમારે, કઈક આશા એ ગાવા આવતા હશો ને? તો નહીં, ભૂલ ના કરતા. તુમ બીના તુમ મોહે ઓર ન દઈએ, નથી જોતું કઈ. અમારે તો તમારી જરૂર છે મહારાજ. શું અદભુત લખ્યું. અને એમ છતાં એ પાછા કહે છે, પ્રભુ ભૂલ થતી હોય તો માફ કરજો.
કરો ક્ષમા અપરાધ મેરો, શામ તેરી ભલ જામ.
કહા
પ્રેમાનંદ સ્વામીના જેવી અદભુત પરમાત્માને વિશે ભક્તિ કરે, ખરેખર માતાને ભગવાને ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું એમાં સકામતાનું જબરજસ્ત ખંડન થયું છે. ભગવાનનો ભક્ત ભગવાન સિવાયની કોઈ દિવસ ભગવાન પાસે પ્રાર્થના ના કરે બસ. પણ એ ભક્તિ ભેદેન નવવિધા, નવ પ્રકારના ભેદથી નવ પ્રકારની છે. તથા કેચિત એકાંતિકાંત્યંતિક ભક્ત્યા તદીય દિવ્ય ગુણ શ્રવણ પરાભવંતી. અમુક ભક્ત હૃદયમાં ભગવાનને પ્રત્યે પ્રેમ હોય, એકાંત પ્રેમ, અને એને કારણે આત્યંતિક પ્રીતિ પામ્યા હોય કે જે પ્રીતિનો પ્રવાહ કોઈ પણ ફલાંતરમાં ક્યારેય વળે જ નહીં, એવા ભક્ત ભગવાનના પ્રેમમાં વિવેશ થઈ અને ક્યારેક ભગવાનની શ્રવણ ભક્તિ પરાયણ બને છે. પરમાત્માની કથા થતી હોય, ભગવાનના ગુણ ગવાતા હોય, સંકીર્તન થતું હોય તો ભક્ત ભગવત પ્રેમમાં પાગલ થઈ એમાં ડૂબી જાય છે. પરીક્ષિતની માફક પરીક્ષિતે શ્રવણ ભક્તિ કરી છે. ભક્તિ નવ પ્રકારની છે, એમાં શ્રવણ ભક્તિને ભગવાન સ્વામિનારાયણે પ્રથમ ગણી છે, પહેલી ગણી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ લક્ષણાનિ નવેતાનિ તસ્યા સંતિ યેષુ ચ શ્રીતેકમપિ પ્રાણી સભક્તિ મુક્તિમાપ્નુયાત. આ નવ પ્રકારની ભક્તિ છે, એમાંથી એક પણ ભક્તિનો આશ્રય કરે તો હેમાં તે મુક્ત
મુક્તિ અને ભોક્તિ બંને પામે છે. સભોક્તિ મુક્તિમાં આપનું યાદ. આ લોકના પદાર્થ ન મળે એવું નથી. ભગવાનનો ભક્ત માગે નહીં, બસ માગે નહીં. ઈશ્વરનો ભક્ત ભિખારી કદી બને નહીં, બસ. શ્રવણ ભક્તિ ભગવાને પ્રથમ ગણી છે અને મહારાજે તો એમ કીધું, નવ પ્રકારની ભક્તિમાં સહેલામ સહેલી ભક્તિ હોય તો શ્રવણ ભક્તિ. આવ હેલી, કારણ કે બેઠા બેઠા સાંભળવાનું જ ને, કાંઈ બળ ખરું? કીર્તન ભક્તિમાં તો બળ પડે, બોલવું પડે, બધું ધ્યાન રાખવું પડે. આડોળું બોલાઈ જાય તો તરત પાછું લોકો કહે છે આમ બોલ્યા ને તેમ બોલ્યા, બહુ ધ્યાન રાખવું પડે. આડોળું સંભળાઈ જાય કોને ખબર પડે? હા, કેમ સાંભળ્યું કોને ખબર? સારું છે એમાં, એમ શ્રવણ ભક્તિમાં સારું, કાંઈ બળ પડે નહીં, કોઈને ખબર પડે નહીં શું સાંભળ્યું શું સમજ્યા. બોલનારા માણસનું તો તરત બહાર પડે, એ બોલે એથી માણસને ખબર પડી જાય કે આવું સમજે છે એમ, એનો આ સિદ્ધાંત છે, એનું આવું કહેવું છે ને, એના મગજમાં આ વાત છે, જો નીકળી જો નીકળી. હે, સાંભળનારા મગજમાં શું છે કોને ખબર, સાંભળ્યા કરે. હા, ઘણી વખત ભૂલ ખાઈ જવાય. તુકારામને એકવાર ભૂલ થઈ ગઈ હતી, એ તો આંખો વીંચીને ભગવાનના કથા કીર્તનમાં મસ્ત બની ગયા. મોડી રાત થઈ ગઈ, ખબર ન રહી સમય નહીં, એટલે બધા ઉઠીને ઉયા ગયા. આંખ ખોલી તો એક ભાઈ બેઠેલા, તુકારામ ખુશ થઈ ગયા, વાહ વાહ, આને ખરેખર હરિરસમાં મજા છે, આને ભગવાનનું માહાત્મ્ય સમજાણું, ભજન કીર્તનનું તો આને માહાત્મ્ય સમજાણું. એ કે ધન્યવાદ, તને ધન્યવાદ કે. હે, બધા ઉયા ગયા, પણ તું બેઠો. તારી એને શું કીધું ખબર, કે ભાઈ સાહેબ તમે બેઠા છો એ ચાદર મારી છે એટલે લેવા બેઠો છો. ઉભા થાવ બાપા, ઉભા થાવ. તમને જે મસ્તી ચડી જાય છે અમને ક્યાં ચડે? વક્તાની ભૂલ થઈ જાય કે આને બહુ રસ પડ્યો છે, પણ કોણ જાણે શેમાં પડ્યો હોય આપણને ખબર નહીં. માટે શ્રવણ ભક્તિ બહુ સહેલી છે, એમાં કાંઈ કરવાનું હોતું નથી, શાંતિથી બેસવાનું જ હોય છે. કીર્તન ભક્તિમાં બૂમો પાડવી પડે છે. આ પછી સ્મરણ ભક્તિ છે, એમાં બહુ અનુસંધાન રાખવું પડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું જ પડે, બંધ થઈ જાય. પાદ સેવન ભક્તિ છે, એમાં થોડી એથી વધારે બળ પડે. હા, ઘણી વખત કોઈક માંદો માણા હોય, આપણે એને પગ દાબતા હોય તો કે તારા બળ છે કે નહીં, પણ બળ કન્યાક નહીં, દુખે છે, દબાવી બેક, એમાં તો વળી ઘણું બળ પડે પગ દબાવવામાં તો, એ ભક્તિમાં તો. વળી અર્ચન ભક્તિ, એમાં તો વળી રાજી માથા ગોડી, કારણ પગ દબાવવામાં તો બે હાથ લઈને જઈએ એટલે કામ થઈ જાય, પણ અર્ચન ભક્તિમાં તો કંક ઊંચો ખાન આન ટેન ફલાણું કેટલું ભેગું કરીએ તો પૂજા થાય, કહો. એટલે એથી કઠણ છે. અને વંદન ભક્તિ તેથી કઠણ, હા, તો કે એમાં તો ભાઈ ખૂબ શક્તિ જોઈ શરીરમાં, નહીં તો દંડવટ થાય નહીં, બે દંડવટ થાય તો શ્વાસ ચડી જાય. હે, એટલે વંદન ભક્તિ તો એના કરતાંય કઠણ છે. અને દાસ ભક્તિ, હનુમાનજીના જેવી ભક્તિ, એ તો એના કરતાં કઠણ છે. કારણ કા, તો કે દાસને તો અખંડ હાજર રહેવું પડે. દંડવટ કરનારો પાંચ દંડવટ કરીને વયો જાય, પૂજા કરનારો પૂજા પૂરી થઈ રહ્યો જાય, પણ દાસ હોય એને ન્યાન્યા રહેવું પડે. ક્યારે સ્વામી શું માગે, ક્યાં જવાનું કે, ક્યાં ધક્કો ખાવો પડે, ક્યાં દોડવું પડે, કાંઈ નક્કી નહીં. દાસ ધર્મ તો બહુ કઠણ, હા, એથી કરતાં કઠણ છે. અને સખા ભક્તિ એને કરતાં કઠણ, કારણ દાસને જ્યાં મોકલે એને દોડવા માંડે, પણ સખા થયો હોય એને તો વિવેક જોઈ. બુદ્ધિશાળી માણસ ભગવાનનો મિત્ર થઈ શકે, બુદ્ધિ ન હોય બાફીને બેહે ત્યાં જઈને પછી. એટલે એના કરતાં કઠણ છે. એમાં તો બુદ્ધિ જોઈ, બળ જોઈ, દોડવું પડે, ગમે એવું કામ કરવું પડે. અને આત્મનિવેદન ભક્તિ એના કરતા કઠણ છે. એટલે આમ તમે નજર કરીને જુઓ ને તો એક એક ભક્તિ એક એકના કરતા વધારે વધારે કઠણ છે. આત્મનિવેદન ભક્તિમાં તો સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેવાનું, આત્મા, પોતાનો દેહ, ધન, કુટુંબ, માલ, મિલકત જે કંઈ હોય તે બધું ભગવાનને સોંપી દેવું, એ તો કંઈ હેલું નથી. એના કરતા બે ત્રણ કલાક કથા સાંભળીને ખંખેરીને વૈયા જવું કેવું સરસ. એ કોઈ પરીક્ષા ન કરે, પૂછે નહીં, કાંઈ નહીં, તો બહુ કઠણ. એટલે શ્રવણ ભક્તિ તો બહુ સહેલી છે, અને કલયુગમાં એટલે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ કહેવામાં આવી. બધાથી થાય હો, પાછું શ્રવણ ભક્તિમાં એવું નહીં કે વિદ્વાન હોય એનાથી જ થાય. અભણ, વિદ્વાન, બાળક, વૃદ્ધ, હે, તા લાકડી ટેકે હાલી શકતા હોય એ શ્રવણ તો કરી શકે છે. બોલો ભાઈઓ બહેનો, બધાએ શ્રવણ ભક્તિ થઈ શકે છે, સહેલી છે. અને સહેલી છે, પહેલી છે, હા, અને સારી છે, અને પાછું બધી ભક્તિનું કારણ છે. મહારાજે કીધું કે જેનામાં શ્રવણ ભક્તિ નહીં કે એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે, અંત્યના 24માં આ વાત લખી છે. અને જો તમારામાં શ્રવણ ભક્તિ હશે તો ભગવાન કહે છે કે તમે પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ પામશો. બોલો. હતા જનો જે જગમાં અધર્મી, કથા સુન્યાથી જ થયા સુધર્મી. ને અમે દીઠી એક વિચિત્ર દેવી, એની રીત દિશે નવાય જેવી. આહાર તે કાન વડે કરે છે તો જીવે, નહીતર મરે છે. ઈ દેવી કઈ? તો કે ભક્તિ દેવી. કાં કે કથા સાંભળે એના હૃદયમાં જ ભક્તિ જીવે. આહાર કાન વડે કરે છે તો જીવે, નહીતર મરે. કાન વડે આહાર ન થાય એટલે કે કાન વડે કથા વાર્તા કીર્તન જે ન સાંભળે એના હૃદયમાં ભક્તિ સાફ થઈ જાય. બોલો. હે, ભક્તિનો આહાર છે કથા, અને એ કાન વડે થાય. બોલો. તમે જોજો, કથા તમે સાંભળો છો ને હમણાંથી, ફૂંકાઈ ગયેલા રજકામાં પાણી મૂકો ને રજકો પાલવે એમ ભક્તિ પાલવી છે ત્યારે બધાય. અત્યારે બધાને ભગવાનમાં હેત ને સંતોમાં હેત ને આહા જામી ગયું. કાંક હમણાં પાણી મળ્યું ને થયું એટલે પછી મૂળિયા મૂકે જ ભક્તિ એમ દેખીતું છે. અને કથા વાર્તા ન સાંભળવા મળે તમને એક વર્ષ, બે વર્ષ, છ મહિના, ચાર મહિના, એટલે હૃદય હુકું થઈ જાય. હાવ એટલે કીધું કે અમે દીઠી એક વિચિત્ર દેવી, તેની રીત દિશે નવાય જેવી. આહાર તે કાન વડે કરે છે તો જીવે, નહીતર મરે. એટલે ભક્તિ જેને જીવાડવી હોય એને હંમેશા કથા સાંભળ્યા કરે. શ્રવણ ભક્તિ બેસી જાઉં, અને પછી કોઈ કથા કરનાર ન હોય તો પછી શ્રવણ ભક્તિ ન મેળાવે તો પછી કીર્તન ભક્તિ કરવા માંડું, કાં પોતે વાંચવા માંડું. કાં ઉગરવું તો પડશે આ સંસારમાં, ભક્તિને તો જીવંત રાખવી જ પડશે. શ્રવણ ભક્તિ પરીક્ષિત વગેરે રાજાઓએ કરી છે. એક બીજી વિશેષતા શ્રવણ ભક્તિની કહું, બહુ સમજવા જેવી છે. કારણ કે આ તો હું કીર્તન ભક્તિ કરું છું ને, મારો ધર્મ છે કીર્તન ભક્તિનો. અત્યારે તમે બધા શ્રવણ ભક્તિ કરો છો, અત્યારે બે ભક્તિ અહીંયા ચાલે છે, કીર્તન ભક્તિ અને શ્રવણ ભક્તિ. હવે એમાં મને અનુભવ જે થયા છે એ તમને કહું છું કે જે કીર્તન ભક્તિ કરે ને એને માન આવવાનો સંભવ. સાચું છે ને? કારણ કે એને ઊંચા બેહાડવા પડે, એને વ્યાસનું પદ આપવામાં આવે, એને પાર્ટી એના માટે સરસ આસન હશે તે છે, એ લોકો હાર પહેરાવા આવે અને આરતી ઉતારે પાછા હેઠા ઉતરીએ એટલે બધા કાંઈક પૂંછી હોય બધા પગે અડી જઈને ઝોંટા ઝોંટી કરી લઈ જાય. એટલે ન સમજણ હોય તો એવું થાય ને કે હા મને પગમાં પડ્યા બધા એમ, હા ધન છે મને એમ. એટલે આ કીર્તન ભક્તિવાળાને આ મુશ્કેલી જ ભાઈ, માન આવવાનો બહુ સંભવ છે. શ્રવણ ભક્તિવાળાની એ ઉપાધિ કરી કહો માન આવવાનો સંભવ નહીં. એટલે કીર્તન ભક્તિ કરતાં શ્રવણ ભક્તિ હારી છે, ખતરો નહીં ને. હા, અને બીજી વાત તમને કહું કે કીર્તન ભક્તિ કરવા જે બેઠા હોય ને એને એક ઉપાધિ હું કે ટાઈમ ટાઈમ આવવું જોઈએ, અને પૂરું થાય પછી શું થાય? અને તમારી ઉપાધિ ખરી, વચમાં એકી બેકી ગમે તે તકલીફ થઈ હોય દોડવા માંડો તો કોઈ કહે ખરું અમારા આગુ પાસ થવાય? આ બધું સંશોધન છે, તમે વિચારી જુઓ. લ્યો બોલો. હા, અને તમારે મારા ભાઈ ગમે એમ ગોઠણ ચાલીને બેહો, લાંબા ટાંટિયા કરો, આઘા પાછા કરો, હા લે બધું તમને કોણ કહે? હે, અહીં અમારે આગુ પાસ થવાય જરાય? બેઠા એ બેઠા ગોઠણ દુખે, પગ દુખે, ઉજય થાય. એ બી ફાયદો છે એમ, શ્રવણ ભક્તિવાળાને તો ભારે ફાયદો છે. લ્યો. અને કીર્તન ભક્તિમાં એક બીજું તમને કહું કે કીર્તન ભક્તિ કરવા બેઠો હોય ને એ માણસને સામા માણસને સમજાવવાનો હોય એટલે એને સાથે મગજ દોડાવવું પડે છે બહુ. કેમ બોલું ને કઈ વાત કરવું ને કયું દ્રષ્ટાંત દઉં તો આમાં લખ્યું છે એ આ વાત એને આમ આમ આવે મગજમાં, સમજાય, ઉતરે, કેમ કરવું, આનું કેમ કરવું, એમ એને થોડું ચિંતા ચિંતન મનન મગજ દોડાવવું પડે. અને બે ત્રણ કલાક કથા કરે ને એટલે મગજ તો તમારે આમ સર્ક્યુલરમાં આવી જાય ખરેખરું. પછી કથા કરીને ઉતરીએ તો હાઈલાઈટ જ કરે, ઊભું રાખવું હોય તોય ન રહે. ત્યાં મને એક જણાએ કીધું તમે ધોઈને કેમ બહુ કરો છો? મેં કીધું મગજ ઊભું રાખવા ધોઈને કરું છું. હા, મેં ત્રણ કલાક કથા કરીને પછી બધું ને આ ભમમાં માંડે છે એટલે ઘડીક ધોઈને કર્યું ને એટલે મગજ શાંત થઈ જાય. અને કથા કરનારને બાહ્યવૃત્તિ થાય છે અને કથા સાંભળનારને અંતર્વૃત્તિ થાય છે. બોલો, આકાશ પાતાળનો ફેર છે ને? કથા કરનારને બાહ્યવૃત્તિ થાય એના કારણ છે, એક તો જાણે એને વિચારવું બહુ પડે, જગતની વાતના દાખલા દેવા માટે જગતનું મનન કરવું પડે. હા, અને કેવા માણસો બેઠા છે, કોણ બેઠા છે, હું સમજશે હું નહીં, બધું ખ્યાલ રાખીને બોલવું પડે. બોલો. અને તમારે સાંભળવાવાળાને કાંઈ ખ્યાલ રાખવાનો? કાંઈ નહીં મારા ભાઈ. હા, ઓલા કાકા જેવી ભક્તિ થાય, બે કાકા હાલતા થયા, કથા પૂરી થઈ તો કે વક્તા કયા અધ્યાય આવ્યા, તો કે એને કાલ શરૂ કરવાની હોય કથા, તે એને ધ્યાન રાખવાનું હોય કે વાત કરે છે તે, લે પ્રસાદ ખા કે હે દાબેડી, આપણે શું છે ફાયદો કહેવાય કે નહીં કહો? શ્રવણ ભક્તિ બહુ સારી છે, મારો કહેવાનો અર્થ શ્રવણ ભક્તિમાં બહુ ફાયદા છે. મેં તમને કીર્તન ભક્તિ ને શ્રવણ ભક્તિ ની બે ની સમાનતા સાથે આ હાસ્ય સાથે સમજાવ્યું કે શ્રવણ ભક્તિ ઉત્તમ છે, માટે કરવી છે. અને આજ તો કેટલું સારું છે, આ આવી રીતે માંડવાન પાઠ ને કાંઈ ન કરવું પડે. ક્યાં સેટ લઈને બેસી જાઓ, માળા લઈ, તમે શ્રવણ ભક્તિ શરૂ થઈ ગઈ. અને એમાં તો કેવું સારું, તમારી આજ્ઞામાં વક્તા વર્તે, તેમ ક્યાંક બેન થઈ જાય તો બેન થઈ જાય તરત. આટલું કાલે સમજ્યા, આટલું કાલ અત્યારે કામ છે, તરત બેન. અને પછી તમે ગમે ત્યારે કહો નહીં, અડધી રાતે ગમે ત્યારે બોલવા માંડો તો ભક્તિનો અધ્યાય શરૂ કરો તો હે ભજ ધાતોર કિન પ્રત્યે પ્રેમ છે કે તો શરૂ તરત. ફાયદો છે એમાં, બહુ ફાયદો છે. પણ ઘણા મૂર્ખ માણસો છે, એને આ ઉપયોગ કરતા નથી આવડતો, નથી એને આવડતું. આપણે શું કરીએ કહો, આપણને એમ થાય કે આમ કરે ને તો આને કેટલો ફાયદો થાય એમ છે, પણ ધરાહાર ન કરે લે કહો, એ સમજે જ નહીં એમાં. તમે માનશો, સંપ્રદાયમાં આજ પણ એવો સમાજ છે કે આમાં કેસેટ કે ટેપ કે એ તો કોઈ દી વગાડાય નહીં, અડાય નહીં કે એ બધું હું એમ તમારે જોવો હોય તો મને કહેજો, બતાવીશ. આજ પણ ભગત મંડળ હજી એવા છે, એ ન્યાય એવા છે એ કે વીડિયાને અડાય નહીં, કેસેટને અડાય નહીં, ટેપને અડાય નહીં, આ તો બધું કલયુગનું કહેવાય કે એ અડાય નહીં કે બધું પાપ થાય કે. આ બધી સમજણ છે એને શું કરીએ આપણે તો. માટે કેટલું બધું ભગવાનની કૃપાનું ફળ છે, આજ કેટલું બધું સારું છે, આપણે સમજીએ તો કેટલું બધું ભજન કરી શકીએ એમ છીએ કહો. આજ કેમેરા ને આ બધું થયું તો મૂર્તિઓ જેવી જોઈએ એવી મળે છે, નહીંતર આપણે મૂર્તિ લેવા ક્યાં જાય? આજ વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા જવું હોય તો આધુનિક ગાડીઓ સાધનો છે, તમે હે 5-6 કલાકમાં દર્શન કરીને આવતા રહ્યો. અને પહેલાં તો અઠવાડિયે અઠવાડિયે ઢેબરાલ બાંધવા પડે, પહેલાં તૈયાર કરવો પડે, અને પછી હાલ્યા જાઓ તારે થાય. મોક્ષને માટે તો બહુ સારું છે, માટે લાભ લેતા શીખજો એમ. શ્રવણ ભક્તિ એવી રીતે પણ થઈ શકે છે કેસેટથી, માટે ભગવાનના ભક્ત શ્રવણ ભક્તિ ઉપર ખૂબ ધ્યાન આપે ને ખૂબ કરે શ્રવણ, અને શ્રવણ કરતા કરતા જ જ્ઞાન થવાનું છે. શ્રવણ કરશું ને તો જ કીર્તન આવડશે, સીધું છે. અને શ્રવણ કીર્તન કરશું તો સ્મરણ આવડશે, શ્રવણ કરશું તો સેવા કરવાનું જ્ઞાન થશે, શ્રવણ કરશું તો પૂજા કરવાની ખબર પડશે, શ્રવણ કરશું તો વંદન કરવાની ખબર પડશે, શ્રવણ કરશું તો ભગવાનના દાસ થવાની ખબર પડશે, શ્રવણ કરશું તો આત્મનિવેદન ભક્તિ કરતા આવડશે. માટે એક શ્રવણ ભક્તિ એવી છે કે એમાંથી બધી ભક્તિઓનું પોષણ થાય છે, અને એટલે એને પહેલી લખી છે. માટે શ્રવણ ભક્તિ તો ભગવાનના ભક્ત કર્યા જ કરે, અને થઈ શકે છે. આજે એક ભાઈ બહુ બિઝનેસમાં રસ બસ, એને મિનિટની નવરાઈ નહીં. મેં કીધું તમે આમ નામ ક્યાંય આવતા નથી, તો મને કે સ્વામી એવું ન કહેશો. મેં કાં, મને કે તમારી સત્સંગી જીવનની કથા મેં આખી સાંભળી. મેં કેદી, તો કે કેસેટમાં. મેં કઈ રીતે, પણ તમારે નવરાઈ તો મિનિટની નથી. તો મને કે હું ઘરેથી નીકળું ઓફિસે જવા, તો મારે ઓફિસે પહોંચતા 1.25 કલાક થાય રસ્તા. મને કે ગાડીમાં ટેપ રાખું છું, કેસેટ ચડાવી દઉં, એક ભાગ પૂરો થઈ જાય, સવારે ઓફિસે જાઉં, સાંભળતો જાઉં, બહુ ઉતાવળી ગાડી ન આપો, મજા આવે. અને પછી કે બપોર સુધી ત્યાં રહું, ને પછી બપોરે ગાડી લઈને પાછો આવું જમવા, સાડી બદલી નાખું. મને કે એ બી સાડી પૂરી. અને મને પછી કે જમીન ઉપડું, એટલે બીજી કેસેટ. હા જે આવું તો રોજ 2 કેસેટ સાંભળું, બોલો. મને કે હા, એક વાર તો આખો સેઠ સાંભળી વળે. મને કે ખબર છે મને તમે શું શું એમાં કીધું એ. મને કે ઓલ્યું કીધું, ઓલ્યું કીધું કીધું છે ને. મને કે ઓલ્યું કીધું. મેં કીધું મેં તો 3 વર્ષ પહેલાં કરી હતી, મને ખબર નથી હું કીધું તું એ. પછી કેટલી કથા કરીશ. એટલે આવી રીતે બુદ્ધિશાળી માણસો પોતાના ધંધા બિઝનેસમાં આટલા બધા સંકળાઈ ગયેલા હોવા છતાંય, આપણે અહીંયા 12-13 દિવસ છાવણીમાં શું કર્યું શું બોલ્યા એ બધું ઘરે સાંભળી લે, માળા તૈયાર થઈ જાય સાંભળી. અને આપણા કરતા સારું તૈયાર કરે સાંભળીને કહો, ત્યારે આપણને એમ થાય કે બુદ્ધિશાળી માણસો તો ગમે એમ કરીને કલ્યાણ કરે ખરા, હોશિયાર માણસો બીજાને આ ખબર જ નથી પડતી. બેહી રે લ્યો હવામાં. હું હતું તાક નવરા હતી વહારવા બેઠો તો. અરે તારી ભૂલી થાય, કઈ કામ નતું તો, કઈ કામ નતું તો બેઠો છું. હવે બે બગા આવ્યા, હવે હુઈ જઈશું કે. બે બગા આવ્યા એટલે હુઈ જવાનો ફોન આવ્યો એમ. માટે ભગવાનના ભક્તો સાવધાની રાખી અને ભજન કરે એમ મારો કહેવાનો અર્થ આ છે. ભગવાનની ભક્તિ શ્રવણ ભક્તિ. હવે અહીંયા શ્રવણ ભક્તિની ભગવાન વ્યાખ્યા કરે છે. શ્રવણ ભક્તિ કહેવાય કોને એમ. શ્રવણમ તત્ર કર્તવ્યમ સર્વદા જન્મ કર્મણામ શ્રી કૃષ્ણસ્ય સ્વધર્મસ્થ તદ ભક્ત વદના સતી. આમાં સમજવા જેવું લખ્યું છે. શ્રવણ ભક્તિ એટલે ભગવાનના જે જન્મ કર્મ વગેરે જે કાંઈ ચરિત્રો છે તે ચરિત્ર સાંભળવા. પણ હે માતા, કોના મુખથી સાંભળવા? ત્યારે કીધું સ્વધર્મસ્થ તદ ભક્ત વદના. ભગવાનના ભગતના મુખેથી ભગવાનના કથા ચરિત્ર સાંભળવા, એટલું નહીં તો સ્વધર્મસ્થ, ધર્મમાં રહેતો હોય અને ભગવાનની કથા કહેતો હોય એના મુખેથી ભગવાનના કથા કીર્તન સાંભળવા. લ્યો સાંભળો, આ છે પાછું. અને ધર્મદેવે રામાનંદ સ્વામીને જ્યારે પૂછ્યું ત્યારે એમણે પ્રયાગ ક્ષેત્રમાં ધર્મદેવને એમ કીધું હતું રામાનંદ સ્વામીએ કે ભિન્ન સન મર્યાદાત શ્રવ્યાન કૃષ્ણ કથા, જે સદ્ધર્મની મર્યાદાને તોડીને ખુદ પાપાચાર આચરતો હોય, ભ્રષ્ટાચારી માણસ હોય, એના મુખેથી ભગવાનની કથા વાર્તા સાંભળવું નહીં. ભલે પછી ગમે એવી રાગ રાગણીને તમારે તાલ પાડી દેતો હોય ન જવું. કાં તો કે આખો માલકરથી બળી ગયેલો છે, આપણને હું સારું કરી દેખો. માટે કીધું સ્વધર્મસ્થ તદ ભક્ત વદના સતી, ધર્મમાં રહેતો હોય અને ભગવાનનો ભગત હોય એમ. પાછો બહુ નીતિ નિયમ પાળતો હોય ને પાછો ભગવાનમાં માનતો ન હોય એનાથી કોઈ અર્થ નથી. અને આજકાલ તો છે ને આ કથા કીર્તન ને ભગવાન ઉપર કાંઈક લખવું ને એની તો ઘેલસા જાગી છે. ભગવાનમાં માનતા ન હોય ને એ ભક્તિ ઉપર લેખ લખે. પાછા આવ્યો સંદેશમાં ગુજરાતમાં ફલાણામાં ફલાણામાં લખતા લખતા માલકરી પાછો કાંઈક હૃદયનો ભાવ નીકળી આવ્યો હોય, આખું શરીર સારું હોય પણ કાંઈક ચરબી ફૂટે ને એમ ફૂટ્યું હોય પાછું. એટલે આવું છે બધું. માટે ઓળખવું કે અહીંયા જ કલ્યાણ થાય ને અહીંયા જ ભક્તિ આપણી સિદ્ધ થાય. ધર્મમાં રહેતા હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય એવાના મુખેથી ભગવાનના જન્મ કર્મ ચરિત્ર સાંભળવા. વરાહાદ્ય અવતારણામ શ્રીકૃષ્ણસ્ય યાની ચ, વરાહાદી અવતારો છે ભગવાનના એના ચરિત્ર સાંભળવા. ચરિત્રાન્ય અદરાત્ન શ્રોતવ્યાની મુમુક્ષુણા, ભગવાનના ચરિત્રો આદરથી એમ આદરાત પાછા એમનામ નહીં મુમુક્ષુએ ખાસ સાંભળવા. આ શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ પરીક્ષિતે કરી, કીર્તન ભક્તિ સુખદેવજીએ કરી છે, સ્મરણ ભક્તિ પ્રહલાદ વગેરે ભક્તોએ કરી છે, પાદ સેવન ભક્તિ લક્ષ્મીજીએ કરી ભગવાનના ચરણ ચાંપવાની ભક્તિ, અર્ચન ભક્તિ પૃથુ ભગવાને કરી છે બહુ પૂજા કરતા, વંદન ભક્તિ અક્રૂરજીની વખણાઈ છે ભગવાનને વંદન એને બહુ કર્યા છે, દાસ ભક્તિ હનુમાનજીની છે, સખા ભક્તિ અર્જુનની છે ભગવાનને વિશે સખાભાવ હતો, આત્મનિવેદન ભક્તિ અમરીશ વગેરે રાજાઓએ કરી હતી. આ બધાએ ભક્તો તે અંગના થઈ ગયેલા છે. ભગવાનના ભક્તો શ્રવણ ભક્તિમાં તો વધારે જોડાણેલા હશે કારણ કે શ્રવણ ભક્તિ સહેલી છે એટલે એ વધારે કરી શકે, એ સહજ છે. તથા શ્રીકૃષ્ણ ભક્તસ્ય પ્રહલાદસ્ય ધ્રુવસ્ય ચ પ્રિયવ્રતા અમરીશા દેહે શ્રોતવ્યા આદરતઃ કથા. ભગવાનના જેમ ચરિત્રો આપણે સાંભળીએ એવી જ રીતે ભગવાનના જે ભક્તો હોય, પ્રહલાદ, ધ્રુવજી, પ્રિયવ્રત, અમરીશ, આ બધા એના ચરિત્રો ભાગવતમાં લખ્યા છે એની પણ કથા સાંભળવી. એને ભગવાન મેળવવા કેવું તપ કર્યું, એમણે કેવા નિયમ પાળ્યા, એ કેવી સમજણ રાખતા હતા, દાદા ખાચર, પ્રબોધભાઈ, ગોરધનભાઈ, મોટીબા, લાડુબા, મુક્તાનંદ સ્વામી, ગોપાલન સ્વામી, આ બધા એ સંતોના જીવન ચરિત્રો, એને ભગવાન કેમ મળ્યા, એને પ્રભુને કેમ રીઝવા, એ પણ સાંભળવું. હે, આપણે સાંજની કથામાં એ જ ચાલે છે ને, ભક્તાખ્યાન ચાલે છે, ભગવાનને કઈ રીતે કયા ભગત પામ્યા અને કેમ એને ભગવાનને રાજી કર્યા એ ચાલે છે. પણ ઘણા તો નથી આવતા કે છે, ખરેખર લાભ ન જ આવવા દેવો જોઈએ. कीर्तनम राधिका भरतुश्चरित्राणाम च तत्सताम कर्तव्यम च कथावार्ता तेषामेव सदादरात्। राधिकापति भगवान श्रीहरिना कीर्तन ने करूँ, ये कीर्तन भक्ति है। श्रवण भक्ति की व्याख्या पूरी थी, हम कीर्तन भक्ति की व्याख्या करे पांच श्लोक थी। कर्तव्यम च कथावार्ता तेषामेव सदादरात्, अति आदर थी भगवान की कथावार्ता करनी, श्रवण पण आदर थी करवो, कारण के आदर थी श्रवण न करू हो तो शू आयु शू न आयु खबर न पड़े, व्यू जाए। मैं बहुत ध्यान रखव जो शू आयु कथा में, एट घनी वक्त हूँ दृष्टांत दऊ छू कथा केम सांभवी। तो बे भाई जुदा थिया हो, लाबू मोटू घर हो, वच्चे वंडी सणी लीधी हो, जाड़िया उपर मूक्या हो, फळिया में वंडी न हो, फळियु बेन हैयारू हो, छोकरा भेगा थी लड़े, पछी देराणी जेठाणी झगड़ा थाय, समझ्या? हाँ, पछी सांजे जारे एक भाई घर में जाए एटले ओली भाळी जाए कि मारा जेठ गया खरा, एम हमणे मारी जेठाणी अने हांधा करशे बधा, एटले ओलो जम्मा बेहे ने एटले आ शुरू करे। गृहस्थाश्रम एवो नियम होय, पुरुष जम्मा बेहे एटले जे कंई फरियाद होय ई खाई न रहे त्यां रजू करी देवी पड़े, नहीं तो वियो जाय। એટલે એ શરૂ કરે, એટલે ઓલા દેરાણી હોય ને એના મનમાં એમ થાય કે શું કહેશે, એટલે ઝીણું ઝીણું સંભળાતું હોય, એટલે એ સાંભળવા માટે પેલું ઝાળિયું હોય ને એને પકડી અને વંડીને પહેલે પ્લિન્થ મૂકી હોય ને એની છે કડ હોય, એ કડે આંગળીયું ભરાવે પગની અને ઝાળિયું પકડીને ઝાળીએ કાન રાખે કે શું કહેશે, અને એવા કાન રાખે એવા કાન રાખે, એક શબ્દ એમ કે વયો ન જવો જોઈએ, ઊભું રહેવાનું સુખ ખરું, હાથ મુકાઈ જાય તો પડે, પગ છટકી જાય તો પડે, તો એક શબ્દ સાંભળ્યા વગીનો જવા ન દે, એવું કાન માંડીને સાંભળે। આપણે આમ કથા સાંભળીએ છીએ, એને એમાં એટલું માહિતમ એટલું આપણને આ કથામાં ખરું, કથા આમ સાંભળવી જોઈએ એકાગ્રતા, તો ખબર પડે હું આવ્યો હું નહીં એમ। શ્રવણ ભક્તિ એમ કરાય એકાગ્રતાથી આદરતાથી, અને કથા પણ આદરતાથી કરવી, હે, કથા કરે ઉષા ન હોય, કથામાં ધ્યાન ન હોય તો એનો કોઈ અર્થ નથી। કીર્તનમ રાધિકા ભરતુશ્ચરિત્રાણામ ચ તત્સતામ, ભગવાનના અને ભગવાનના ભક્તોના સંતોના ચરિત્રો ગાવા, કર્તવ્યમ ચ કથાવાર્તા, અને એની કથાવાર્તા કરવી। કથા એટલે શાસ્ત્ર વાંચવું, અને વાર્તા એટલે શાસ્ત્ર ઉપર સમજાવવા માટે બોલવું, પ્રવચન ચર્ચા એને વાર્તા કહેવાય, અને કથા એટલે શાસ્ત્ર બેઠું વાંચવું। કથા એ કરવી અને વાર્તા પણ કરવી, કથા વાર્તા તેષામેવ સદાદરાત, હંમેશા આદરથી। કૃષ્ણ તદ ભક્ત સંબંધ ગ્રંથાનામ પઠનમ તથા, ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જે ગ્રંથો હોય એનું પઠન કરવું, ભણવું, વાંચવું, પાઠનમ અથવા બીજાને ભણાવવું, હે, નિત્ય પાઠ જ અથવા રોજ પાઠ કરવો, કે રોજ એક વટનામત વાંચવું, એક ભક્તચિંતામણીનું પ્રકરણ, એક હરિલામૃતનો વિશ્રામ, એક સત્સંગી જીવનનો અધ્યાય, કંઈક ને કંઈક, હે, એક ગીતાનો અધ્યાય કંઈક વાંચો રોજ, પઠન પાઠન નિત્ય પાઠ જ કર્તવ્ય સ્વહિતાર્થીના, જો પોતાનું હિત ઈચ્છતા હો તો એણે આવું હંમેશા એના માટે કરવું। છંદો નિબદ્ધ પદ્યાનામ ગદ્યાનામ ચ વ્રજેશિતુ, સંસ્કૃતાનામ પ્રાકૃતાનામ કાર્યમ વા ગાયનમ મુદા, છંદો નિબદ્ધ કોઈ ભક્ત કવિએ શ્લોકો બનાવ્યા હોય, છંદોમાં એ બધા ચરિત્ર ગૂંથ્યા હોય જેને આપણે તાલમાં ગાઈ શકીએ, રાગમાં ગાઈ શકીએ, તો એ પણ પદ્યો સંસ્કૃત કે પ્રાકૃત હિન્દી ભાષામાં હોય તો એ પણ ભગવાનના ભક્તોએ આનંદથી ગાવા, હે, પ્રેમથી ગાવા। કૌશલ્ય સતી વીણાદિ વાદ્યાનુગતમે વતત, જો વાજા વગાડતા આવડતું હોય, વીણા વગેરે સિતાર, હે, એ બધા વાજિંત્ર સાથે જો તમને ગાતા વગાડતા આવડતું હોય, તબલા મૃદંગ મંજીરા, તો એની સાથે ગાઓ, કૌશલ્ય સતી વીણાદિ વાદ્યાનુગત મેવ તત, મજા આવશે। કાર્યમ વા તાલિકા ધ્વાને તત હિનમ વાપી કરી, અને તાળી વગાડીને ગાઓ, કાંઈ ના આવડે તો તાળીઓ પાડો જોરથી, કારણ કે એમાં મનની એકાગ્રતા થાય છે। આની પાછળ આ બધી બાબત પાછળ સાયન્સ રહેલું છે, આપણે જો સમજી શકીએ તો ઘણા એમ કહેતા હોય ભક્તિ કરવી હોય એમાં બૂમો પાડવાની શી જરૂર છે, ભક્તિ તો મનમાંય થાય ભાઈ, બોલે લોકો આવું, મેં સાંભળ્યું જ મારા કાને એટલે તમને બોલ, બૂમો પાડે તો જ ભક્તિ થાય, એટલે આ મૂર્ખા તને ખબર છે, આખા સંસારમાં બૂમો પાડી પડી અડધા ગાંડા થઈ ગયા છીએ, એટલે એ બૂમો પાડ્યા વગર નથી સરખું થાય એમ, હા, માટે ખરેખર ઉચ્ચ સ્વરે કીર્તન કરવાથી એકાગ્રતા થાય છે, સ્થિરતા આવે છે. કારણ કે આ સંસારમાં ઘોંઘાટ બહુ છે, સંસારમાં જેટલો ઘોંઘાટ છે ને એટલો ઘોંઘાટ અહીં કરીએ તે ઓલો ઘોંઘાટ સંભળાતો બંધ થાય અને પછી આપણે એકાગ્રતા આવે. તમે બધા કોઈ મૂંગા રહેતા નથી, તમે ભજનારથી કેમ મૂંગા રહીએ? એ બધા એ બૂમો પાડે સંસારીઓ, તો આપણે ભજનારથી નહીં હારો હાર બૂમો પાડવી, પણ થાય શું? નવરાત્રિ આવે એટલે આ બધી ગરબાવાળી થાય ને અમારે તો કેવી પછી હે, પછી અમારે તો એ ગરબા સાંભળો ને રાત આખી, પછી અમારે શું કરવું પડે? એ લોકો માઈક મૂક્યું હોય ને પછી અમારે માઈક શરૂ કરવું પડે સામે બીજું. હું એને જેટલું ફૂલ મૂક્યું એટલું અમે ફૂલ મૂકી, શું કરવા કે એનું તો ન સંભળાય. આપણા કીર્તન મૂકી દઈ જોરથી, હું ગાવી જાય શું કરવું તારે? એમ જોરથી ભજન કરવાથી જગતનું વાતાવરણ ઠેલી શકાય છે. હે, એટલે કીધું છે તાળી વગાડીને વાજા વગાડીને કીર્તન ગાઓ. કાર્યમ વા તાલિકા ધ્વાને હિ તત હિનમ, અને ક્યારેક ક્યારેક તો તાળી પાડ્યા વગર કરું, પછી એવું જ નહીં તાળી પાડીને જ કરું. હા, ક્યારેક મૌન બેસીને પણ કરું, જેવો સમય પાછો થોડોક વિવેક રાખવો. બધા હુતા હોય ને 3 વાગ્યે આપણે ઊભા થઈ, આ હા એને જવા દેવી કે રાકડા તાણીને તોડખે પડખે વાળાની પછી રાડે આવે કરી, ન આવે એવું નથી, વિવેક રાખવો છે. કાંઠિયાવાડીના વડીલ ડોહાની જેવું સમજ્યા, એને કાંઈ કામકાજ હોય નહીં. ઓલા તો ખેતરમાંથી આવીને બૈરા છોકરા બધા મોડા થાકી ગયા હોય ને હુતા હોય, અને આને તો ઊંઘ આવે ને બીડીની તલ લાગે, 3 વાગે જાગીને લાકડું પછાડે, ઉઠો ઉઠો, કોઈને હુવા ન દે એના જેવી ભક્તિ થાય પછી. માટે સમય જોઈ અને ધૂન કીર્તન ભજન બધું કરવું. પ્રભો સ્તુતિ પ્રાર્થના ચ નામ સંકીર્તનમ તથા કાર્યમ શ્લોકાદિભિર્વાંબ પ્રીત્યા વાક્યર મનોરમૈહિ. ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાનનું નામ સંકીર્તન કરવું એટલે ધૂન બોલવી, આ બધું કીર્તન ભક્તિમાં ગણી શકાય. તથા કાર્યમ શ્લોકાદિભિર્વાંબ, શ્લોક વગેરે વડે કરીને ભગવાનની સ્તુતિ કરવી તે પણ બધું મનોહર વાક્યોથી પ્રેમથી કરવું, તો આ બધું જ ભગવાનની કીર્તન ભક્તિ છે. હવે અહીંયા થોડુંક સમજવા જેવું એટલું છે કે ભગવાનની સ્તુતિ એટલે શું અને પરમાત્માની પ્રાર્થના એટલે શું, એમાં ફેર છે. સ્તુતિમાં પણ ફેર છે અને પ્રાર્થનામાં પણ ફેર છે. સ્તુતિ એટલે ભગવાનના ગુણોનું વર્ણન કરવું. જુઓ ને, જન્મા કૌશલ દેશ વેશ બટુનો લઈ ફરે, આ સ્તુતિ છે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લઈ કરે, આવા ભગવાન છે, આવા છે, આવા છે, આવા છે, એમ કેવું એ સ્તુતિ કહેવાય. પછી આપણે બોલીએ છીએ ને અનુષ્ઠાન વખતે, આ ફેરે આપણે વાસુદેવ દેવ દેવ, એ સ્તુતિ છે. એની ઉપર લખ્યું છે કાગળમાં, જો સ્તુતિ, પછી એની નીચે એક પદ છે એની પાસે લખ્યું છે પ્રાર્થના. સ્તુતિમાં તો કેવળ ભગવાનના વખાણ જ આવે, એમાં ભગવાનનો ભક્ત ભગવાન પાસે કશું જ માગે નહીં, એને સ્તુતિ કહેવાય. સ્તુતિનો અર્થ થાય વખાણ, અને પ્રાર્થનાનો અર્થ થાય અર્થના, એટલે માગવું, એને પ્રાર્થના કહેવાય. પ્રાર્થનામાં ભક્ત ભગવાન આગળ કંઈક માંગતો હોય, એની એમાંય માંગણી બે પ્રકારની પાછી, માંગણી બે પ્રકારની. ઘણા ભક્ત પ્રાર્થનામાં ભગવાનને માંગતા હોય. હમણે આપણે પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી ને કે તમારી મૂર્તિ વિના રે મારા નાથ બીજું મને આપશો માં, આપો તમારા જનનો સંગ રે મારા ઉરમાં એ જ ઉમંગ રે, કરો ઈતર વાસના નાશ બીજી વાસના ત્યાગ કરો, મને રાખો રસિયા તમ પાસ, હે ભગવાન મને તમારી પાસે રાખો, મારી વાસના ટાળો, મારા કામ કરો ટાળો, લોભ ટાળો. આ બધી જે વાત છે એ પ્રાર્થના કહેવાય, એ ભગવાનની પ્રાર્થના છે, એને સ્તુતિ ન કહેવાય. અને બીજી પ્રાર્થના તમે સમજતા હશો, સમજો છો ને, ડાબે પગે બે દીથી ગુંબડું થયું છે, ઠાકોરજી કૃપા કરો, 3 દિવસથી મમ્મીને તાવ આવે છે, હે ભગવાન મટાડી દેજો, હે નાની બેબલી બીમાર થઈ ગઈ છે, 2 દિવસથી ભેંસ દોવા દેતી નથી, ઠાકોરજી કે હું તારે હવે ડોક્ટરની જેમ પેટી પકડી ઉપડી જાઉં, બધી પ્રાર્થના કર્યા કરે, ભાઈ ભાઈ ની પ્રાર્થના કરે. ઘણા તો વળી પ્રાર્થના કરવામાં પાછા યુક્તિ પ્રયુક્તિ કરે. હા, યુક્તિ પ્રયુક્તિ. અરે આપણને એમ થાય કે જગત તો ખરું છે, બોલો. માટે ભગવાનના ભક્તોને તો ભગવાનની પાસે નિખાલ જ થાવ, ભગવાનમાં પ્રેમ વધે એવી પ્રાર્થના કરવી. પણ જગતના પદાર્થ માગી માગી ન કરવાનું ભગવાનના ભક્તોને તો બહુ મજા આવશે. જો જગતના પદાર્થ માગી માગી કરશો ને તો મજા નહીં આવે, સુખ નહીં આવે, માંગણ નહીં મટીએ કોઈ દિવસ જિંદગીમાં. તેવી માટે ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનના સાધુનો સંગ મળો, દેહાભિમાન ટળો, આવી પ્રાર્થના કરવી. નામ સંકીર્તનમાં તો સમજાય એવું છે, ભગવાનના નામની ધૂની કરવી એ નામ સંકીર્તન છે. આવી રીતે જે કાંઈ કરવું તેને કીર્તન ભક્તિ કહેવામાં આવે છે. ભગવાને માતાને નવે નવ ભક્તિ સમજાવી છે, આપણે બે ભક્તિ સમજ્યા, હા, અને હજી એક સમજી લઈએ. સ્મરણ ભક્તિ. સાંગો પાંગા ભગવતો મૂર્તિ ચિંત્યા રુદમ ભુજે એક એક મંગમ પાદાદી તતશ્ચ હસિતાવધિ. સ્મરણ ભક્તિ. સ્મરણ ભક્તિ કોને કહેવાય? તો કે સાંગો પાંગા ભગવતો, સાંગ અને ઉપાંગ શબ્દ સમજવા જેવા છે. અંગ ઉપાંગ શબ્દ છે. આમ તો અંગ એટલે ભગવાનના હાથ પગ સાથળ ઉદર આ બધા અંગ કહેવાય. ઉપાંગ એટલે વસ્ત્રો, શરીર ઉપર ધાર્યા હોય વસ્ત્રો એને ઉપાંગ કહેવાય. આમ તો ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છે, સાંગ ઉપાંગ સપાર્ષદ ને સલીલ. ભગવાનને એક ધોતી પહેરાવી અને મંગલામાં શરીર ભગવાનનું બધું ખુલ્લું હોય અને ભગવાનના એક એક અંગોને બરોબર નિરખી નિરખીને જોવા, તે ભગવાનનું સાંગ ચિંતન કહેવાય. અને ક્યારેક ભગવાનનો ભક્ત ભગવાનના શણગારનું ચિંતન કરે, ભગવાને આવો સુરવાળ, આવી નાડી, નાડીમાં ફૂંકા આવા, આવા ભગવાને સુંદર મજાનો જામો અને એમાં રંગ આવો હતો અને પાઘડી આવી ને આટલા આંટાવાળીને આટલા સોગાવાળીને સોગામાં આટલા રંગ ને આવા રંગની ટીબકડી ને આવા રંગનો તોરો ને આટલા રંગના આ મોતી ને આટલા રંગના ફૂમકા ને હાથમાં આવી લાકડી ને લાકડીમાં આટલા રંગ ને આવું ફૂમકો ને આ તે એક હાથમાં કેરી હતી ને પગ પાંચ એક ફૂલ પીડ્યું હતું ને ઝીણો ઝીણો જે કાંઈ ભગવાનને શણગાર કરાવ્યા હોય એ બધું ચિંતવું એ ઉપાંગ કહેવાય ચિંતન. પણ આને બધા એને સ્મરણ કહેવાય. આ ભક્તિ સ્મરણ ભક્તિ છે. એવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું હૃદયમાં, અને ક્યારેક એક એક અંગનું, પગનું, ચરણનું, પગથી લઈને મુખ સુધી જે ચિંતવું, આપણે સવારમાં જે અનુષ્ઠાનમાં જે કરીએ છીએ બધું વર્ણન, એ બધું સ્મરણ કહેવાય ભગવાનનું. નામ નામ વૃંદાવન વિદોહ કર્તવ્યમ સ્મરણમ મૃદા. આ જોરથી ભગવાનની ધ્વનિ કરવી એ કીર્તન ભક્તિ કહેવાય. પણ હૃદયમાં ભગવાનના નામનું સ્મરણ કરવું, મનમાં મનમાં મનમાં, એ સ્મરણ ભક્તિ કહેવાય. હૃદયમાં પરમાત્માના નામ. ચરિત્રાનામ ગુણાનામ ચ જપ્તવ્યસ્તન મનુષ તથા. ભગવાનના ચરિત્રનું ચિંતન કરવું ને ભગવાનના ગુણનું મનન કરવું ને ભગવાનના મંત્રનો જાપ કરવો બેઠા બેઠા હાથમાં માળા લે ધીમે ધીમે, એ સ્મરણ ભક્તિ કહેવાય છે. તથા ગોલોક વૈકુંઠાદિનામ ધામનામ જગતપતે તત્રત્ય પાર્ષદાદિનામ કાર્યમ ચ સ્મરણમ પ્રસુહ. અને ગોલોક વૈકુંઠ વગેરે જે ભગવાનના ધામો છે, એ પરમાત્માના ધામોમાં જે જે ભગવાનના ભક્તો છે, તે ભક્તોનું, તે ધામોનું, તે ધામમાં રહેનારા ઐશ્વર્યોનું, પ્રતાપનું, એ સુખનું, ધામના સુખનું, એ બધું જે મનમાં યાદ કરવું, સ્મરણ કરવું, ચિંતન કરવું, આને બધું સ્મરણ ભક્તિ કહેવામાં આવે છે, એમ ભગવાને માતાને સમજાવ્યું છે. તો આવી રીતે એક એક ભક્તિની વ્યાખ્યા આવશે. ત્રણ ભક્તિની વ્યાખ્યા આપણે કરી, બાકીની આવતીકાલે.